पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादे पाशात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि शिगौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी माधव कुंज बिहारी जय राधा 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 माधव कुंज बिहारी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी जन वल्लभ गिरिवर धारी जय राध माधव कुंज बिहारी, राध माधव कुंज बिहारी,
राध
यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यमुना तीरवन चारी, राध माधव कुंज बिहारी,
राध माधव
जय राध माधव कुंज बिहारी,
राध माधव
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जगन्नाथ बलदेव जय सुभद्रा मैया जय जगन्नाथ
जगन्नाथ
जय गौरनिताय 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 जय 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 प्रभुपाद 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 जय
प्रभुपाद
गाय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय नारायणं नमस्कृत्यम् देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके
भगवती
भक्तिर्भवति नष्ट किम्।
भक्तिर्भवति नष्ट किम्।
कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे हरे राम गौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलको मलांगो सीता समारो पीतवाम भागम् पाणो महासा यकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् नमामि रामं रघुवंशनाथम् यः स्यात् कदापि वसनाचलखेलनोऽथ धन्याति धन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभा नुभुवो दिशेऽपि करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशय वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे
श्रीमद् भागवत सप्ताहना द्वितीय सत्र में आप सर्व भक्तों हार्दिक स्वागत करिए छे। श्रीमद् भागवतम नी जे कलावो छे एना विषय में गत सत्र में आपणे श्रवण कर्या અને એ કળાઓ દ્વારા કેવી રીતે શ્રીમદ ભાગવતમ આપણા જીવનને પરિપૂર્ણ બનાવે છે એના વિષયમાં પણ કંઈક સંક્ષિપ્ત વ્યાખ્યાઓ આપણે અહીંયા શ્રવણ કર્યા। ઘણા ભક્તોના મનમાં એક પ્રશ્ન છે કે કથાઓની અંદર તત્વ ખૂબ છે અને કથા ઓછી છે। તમારી જાણ માટે કહું ભક્તો, આજ શિલ પ્રભુપાદજીની થિયરી છે, કારણ કે વાર્તાઓના રૂપમાં કથાઓને આપણે બહુ સાંભળી છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે પ્રહલાદ મહારાજનું ચરિત્ર છે તો એમાં તો એવું આવવું જોઈએ કે હિરણ્યકશિપુ એને મારે છે, ભગવાન નરસિંહદેવ આવશે બચાવશે, પણ આ ગૌડીય ધારાનો એક સિદ્ધાંત છે। ખુદ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કરહ આલસ, સિદ્ધાંતને બોલવામાં સિદ્ધાંતને સાંભળવામાં કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ। કારણ કે જે વ્યક્તિઓ કથાના તત્વને નથી સમજતા અને માત્ર કથાની વાર્તાઓને સ્વીકાર કરે છે એ વ્યક્તિ ક્યારેય ભક્ત નથી બનતો, કારણ કે ભક્ત સિદ્ધાંતને જાણવાથી બને છે અને આ વાત શિલ પ્રભુપાદજીએ સાબિત કરી છે। પણ જોવામાં આવે તો તત્વ કે કથામાં કોઈ અંતર નથી, તત્વ જે છે એ કથામાંથી જ પ્રગટ થાય છે અને તત્વને સમજવા માટે જ ભગવાનની કથાઓ છે। એક સિક્કાની બે બાજુઓ જેવું છે, હે ને? પણ મેં કાલે કીધું તો એમ કે આપણું મન જે છે એ અનેક પ્રકારના કચરાથી ભરેલું છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય દંભ આવા અનેક પ્રકારના અનર્થ હૃદયમાં હોવાના કારણે કથાઓના વાસ્તવિક તત્વને આપણે ઠીક ઠીક સમજી નથી શકતા. ભક્તિ વેદાંત સ્વામીની કૃપાથી ક્યારેક ક્યારેક આવી કથાઓનો લાભ મળે, અને એ લાભ જો તમે બરાબર ન લઈ શકો તો આ જીવનનું બહુ મોટું દુર્ભાગ્ય છે ભક્તો. કથાના તત્વ જો સમજશો તો એ કથાના મૂળ સુધી જશો, અને તત્વ જો નહીં સમજાય તો પછી એ કથા કદાચ ગમે એટલી વાર સાંભળો, આપણું જીવન પરિવર્તન નહીં થાય. જીવનને બદલવું છે, વાસ્તવમાં ભક્ત બનવું છે, ભગવાનની નજીક જવું છે, તો એનો રસ્તો આ તત્વની અંદર છે ભક્તો. ગત સત્રમાં આપણે શ્રવણ કર્યા કે પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર એક પ્રશ્ન કરી રહ્યા છે. સુખદેવ ગોસ્વામીને પૂછે છે, હે સુખદેવજી, ભગવાન પક્ષપાત શા માટે કરે છે? અસુરોને વિજય અપાવે છે અને દેવતાઓને વિજય અપાવે છે અને અસુરોનો વધ કરે છે, ભગવાન આવું શા માટે કરે છે? આ પ્રશ્ન કદાચ આપણા મનમાં હશે કે સંસારમાં ઘણી વસ્તુમાં આપણને દ્વંદ્વ દેખાય છે. દ્વંદ્વનો અર્થ થાય છે બે, અને એ દ્વંદ્વોને જોઈ અને આપણા મનમાં થાય કે ભગવાન ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. ઘણા લોકો કહે છે કે આમાં ભગવાનની ભૂલ થઈ છે, આવું વ્યવહારમાં લોકો બોલે છે, પણ વાસ્તવિકતા એ છે ભક્તો, ભગવાન ક્યારેય ભૂલ કરતા નથી. શું કામ ભૂલ નથી કરતા? એના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામીએ કીધું કે ભગવાન ત્રણેય ગુણોથી પરે છે. ભગવાન એ ત્રણ ગુણોના કંટ્રોલર છે, એ ત્રણ ગુણના અંડરમાં નથી, અને એટલા માટે એ અવ્યક્ત છે, અજ છે, નિર્ગુણ છે. અને એવા સચિદાનંદમય ભગવાન ક્યારેય પક્ષપાત કરતા નથી. તો પ્રશ્ન એ છે કે તો પછી આ જે પક્ષપાત દેખાય છે એ શું છે? એ પક્ષપાત જે દેખાય છે એ વાસ્તવમાં ગુણોના કારણે થાય છે. તો હજી એક પ્રશ્ન ઉભો છે કે ગુણોના કારણે જો થતું હોય તો પછી એ ગુણ કાર્ય કેવી રીતે કરે છે? તો એના માટે તે સુખદેવ ગોસ્વામીએ કીધું કે જ્યારે જ્યારે જે ગુણનો પ્રભાવ હોય એ પ્રમાણે ભગવાન એને મદદ કરે છે. સત્વગુણનો પ્રભાવ વધારે હોય ત્યારે દેવતાઓની જીત થાય છે, રજોગુણનો પ્રભાવ વધારે હોય ત્યારે અસુરોની જીત થાય છે, અને તમોગુણનો પ્રભાવ જ્યારે વધારે હોય ત્યારે યક્ષો અને રાક્ષસોની જીત થાય છે. એનું ચાલે છે સંસારમાં. તો વાસ્તવમાં મનુષ્યના કાર્ય ગુણની અસર હેઠળ થાય છે. પ્રત્યેક કાર્ય આપણે મનમાં જે કાંઈ વિચાર કરીએ છીએ, પ્રેક્ટિકલ જીવનમાં જે કાંઈ એપ્લાય કરીએ છીએ, કે અહીંયા કથામાં બેઠા છીએ, જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે એ પ્રકૃતિના આ ત્રણ ગુણોના અંડરમાં થાય છે, અને પરમાત્મા એ ગુણ અનુસાર ફળ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. હે અર્જુન, જે લોકો નિરંતર મારી ભક્તિ કરે છે, જે પ્રેમથી મારી સેવા કરે છે, એને હું બુદ્ધિ આપું છું અને એ મારી પાસે પાછો આવે છે. આ ભગવાનની કન્ડિશન છે, ભગવાનની એક શરત છે કે તમારે જો મારી સહાયતા જોતી હોય, તેષામ સતત યુક્તાનામ, સતત મારી ભક્તિ કરો, ભજતામ પ્રીતિપૂર્વકમ, અને પ્રેમપૂર્વક મારું ભજન કરો, હું તમને અવશ્ય મદદ કરીશ. આ ભગવાનની શરત છે, કન્ડિશન છે. આ કન્ડિશન અનુસાર જે વ્યક્તિ વર્તન કરશે ભગવાન એને મદદ કરે છે. દેવતાઓએ ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કર્યું તો ભગવાને દેવતાઓને મદદ કરી, તો આ રસ્તો અસુરો માટે ખુલ્લો જ હતો. આ શ્લોક અનુસાર અસુરોએ તે જો ભગવાનની ભક્તિ કરી હોત ને તો અસુરોને ભગવાન મદદ કરે જ, કારણ કે આ નિયમ બધા માટે સમાન છે. પણ અસુરો જે છે એ ભગવાનની ભક્તિ નથી કરતા, કેવળ ચર્ચાઓ કરે છે બસ. અને દેવતાઓ શું કરે છે? પ્રેમપૂર્વક ભગવાનની સેવામાં લાગેલા રહે છે. એટલા માટે ભગવાન એને મદદ કરે છે અને અસુરો જે છે એ ભગવાનના શરણમાં જતા નથી. એટલા માટે આપણને એવું લાગે છે કે ભગવાન પક્ષપાત કરે છે. શ્રીલ પ્રભુપાદજી એક બહુ સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે ભક્તો, કે એક ક્લાસમાં કદાચ 60 વિદ્યાર્થીઓ બેઠા હોય, એ બધા વિદ્યાર્થીઓને ભણાવવા વાળો શિક્ષક એક જ હોય છે, પણ એ 60 વિદ્યાર્થીઓમાંથી એકનો પહેલો નંબર આવે છે અને એક વ્યક્તિ ફેલ થાય છે, નાપાસ થાય છે. હવે એ નાપાસ થવા વાળા વ્યક્તિના માતા પિતા જો શિક્ષકને જઈને કમ્પ્લેન કરે કે તમે મારા છોકરાને હરખું ભણાવ્યું નથી, તમે મારા છોકરાને યોગ્ય જ્ઞાન નથી આપ્યું, એટલે એ નાપાસ થયો છે, આને નાપાસ થવામાં તમારો જ હાથ છે, શું આ આક્ષેપ યોગ્ય છે? જેનો પ્રથમ ક્રમાંક આવ્યો છે એ વ્યક્તિ એ જ ક્લાસમાં બેઠો છે અને ફેલ થયો છે એ જ ક્લાસમાં, એક જ શિક્ષક છે. અને કોઈ વ્યક્તિ માને કે નહીં શિક્ષક ભેદભાવ કરે છે તો આ વાસ્તવમાં મૂર્ખતા છે. ભેદભાવ શિક્ષક નથી કરતો, પણ વિદ્યાર્થીની જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ અનુસાર જ ગ્રહણ કરી શકે છે. એમ ભગવાને તે મનુષ્યની જે મનોવૃત્તિ છે, મનના જે ભાવ છે, એ અનુસાર જીવને મદદ કરે છે. એમાં આપણે દુઃખ લગાડવાની જરૂર નથી કે પ્રહલાદને બચાવવા આવ્યા ને અમે તો 10 વર્ષથી 16 માળા કરવી છીએ, આપણે ત્યાં કેમ નથી ડોકાતા? પણ જુઓ મનોવૃત્તિ શું છે આપણી, એ જોવાની જરૂર છે. ઘણા સમયથી હું એક શબ્દ શોધતો હતો કે અત્યારે આ હરે કૃષ્ણ સંસ્થામાં ઘણા લોકો ભક્તિ કરે છે, પણ અનુભવ બહુ ઓછા લોકો કરે છે. તો એ અનુભવ નહીં થવા પાછળનું કારણ શું છે? કારણો તો અનેક છે ભક્તો, પણ એનો કોઈ પરફેક્ટ શબ્દ નહોતો મળતો. એ શબ્દ છે વ્યક્તિની મનોવૃત્તિ. તમે ભજન કરો પણ ફળ તમને તમારી મનોવૃત્તિ અનુસાર જ મળશે. બહારથી ભક્ત દેખાતા હોય પણ અંદરથી હૃદય મેલું હોય, મનમાં ઈર્ષ્યા હોય, કપટ હોય, અને પછી જો ઈચ્છા રાખે કે ભગવાન મને મદદ કરે, આ ક્યારેય સંભવ નથી ભક્તો. કારણ કે આ સંસારને ઉલ્લુ બનાવી શકાય, આ સંસારને તમે બેવકૂફ બનાવી શકો, ભગવાન ક્યારેય બેવકૂફ બનતા? બહુ પ્રયાસ કર્યો લોકોએ ભગવાનને છેતરવાનો, પણ એ ક્યારેય છેતરાતા નથી. ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ કહે આમી ભજે, માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે, એ બડો મૂર્ખ. બહારથી દેખાતું હોય ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, આપણને એમ થાય કે આની જેટલી શુદ્ધતા તો બીજામાં હશે જ નહીં, પણ જ્યારે સંગતિ કરો ત્યારે ખબર પડે કે આની પ્રમાણિકતા કેટલી છે. એમ ભગવાન કહે છે, મારું ભજન તો સંસારમાં બહુ લોકો કરે છે, પણ સાથે સાથે વિષય સુખની કામના રાખે છે. ભક્તિ કરે છે અને સંસારના વિષયોની કામના રાખે છે, નિશ્ચિત રૂપમાં આ વ્યક્તિ અમૃતને છોડી અને ઝેરનો ઘૂંટડો પી રહ્યો છે. ખબર છે કે વિષયો જે છે એ આ સંસારમાં ફસાવવા વાળું છે, અને છતાં ભક્તિ કરતા કરતા જો વિષયોની કામના કરે તો આ નિશ્ચિત આ મૂર્ખ વ્યક્તિ છે. એટલા માટે મનોવૃત્તિ અનુસાર ભગવાન ફળ આપે છે, ભગવાન સમ છે. તો એક પ્રશ્ન થાય કે તો એ જે ગુણ છે એ ગુણ ક્યાંથી આવે છે? એ ગુણ જે છે એ વાસ્તવમાં પહેલેથી જ વ્યક્તિમાં હોય છે. કોણ મૂકે છે આ ગુણોને? પ્રકૃતિ. તો ગુણોની વધઘટ અનુસાર ભગવાન કાર્ય કરે છે. તો એક પ્રશ્ન એ થાય, તો પ્રકૃતિના ગુણોની વધઘટ કોણ કરે છે? કોણ સત્વગુણને વધારે, કારણ કે ભગવાન તો આમાં કઈ હસ્તક્ષેપ કરતા નથી, તો પછી ગુણોની વધઘટ કોના હાથમાં છે? અહીંયા સુધીની વાત આપણે કાલના સેશનમાં જોઈ હતી, પણ મને એવું લાગ્યું કે કાલ ઠીક ઠીક ક્લિયર નહોતું થયું ભક્તોને, એટલે મેં સંક્ષિપ્તમાં કાલના પ્રવચનનો સાર તમને આપ્યો જે હું અત્યાર સુધી બોલ્યો. તો હવે પ્રશ્ન એ છે કે ગુણોની વધઘટ કોણ કરે છે? તો કહે છે કાળ. સુખદેવ ગોસ્વામી બહુ સુંદર શ્લોક થી પ્રારંભ કરી રહ્યા છે.
કાલમ ચરંતમ સૃજતિ આશ્રયમ પ્રધાન કુંભ્યામ નરદેવ સત્યકૃ.
ભગવાન કાળના નિયામક છે. કાળ જે છે એ ભગવાનના કંટ્રોલમાં છે, અને કાળનો અર્થ છે ભગવાનની સંકલ્પ શક્તિ. ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા પોતાના મનમાં વિચાર કરીને અનંત કોટી બ્રહ્માંડનું મેનેજમેન્ટ કરે છે, એને કહેવામાં આવે છે ભગવાનની સંકલ્પ શક્તિ. પણ જે વ્યક્તિને પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન નથી હોતું, એવા વ્યક્તિઓ માયાથી બદ્ધ થાય છે. બધા લોકો એક જ પ્રવૃત્તિમાં લાગે છે. એક પ્રશ્ન થાય કે બધા આવું શા માટે કરે છે? કાળના પ્રભાવમાં બંધાયેલા છે, ગુણના પ્રભાવમાં બંધાયેલા છે, અને એટલા માટે વ્યક્તિ આ સંસારમાં ગુણના પ્રભાવ હેઠળ કાર્યરત છે. તો ભગવાન એ ગુણ અનુસાર જીવને મદદ કરે છે. તો ભગવાન આવું શા માટે કરે છે? તો કહે છે સત્યકૃત. સત્યકૃતનો અર્થ છે કે આ ભગવાનની લીલા છે, આ ભગવાનની એક ક્રીડા છે, ભગવાનની રમત છે. એને એમાં સહજ આનંદ આવે છે. કેવો આનંદ લે છે ભગવાન? જેવી રીતે તમે દરિયા કિનારે ફરવા ગયા હોય હે ને, અને દરિયા કિનારે જાઓ તો આપણા જે બાળકો છે એ બાળકો એ દરિયાની રેતીમાંથી બહુ સુંદર મજાનું ઘર બનાવે, બહુ સુંદર ઘર જોવામાં આકર્ષક હોય, અને પછી એમ થાય મનમાં કે આ ઘર બની ગયું, એને એને થોડી વાર જોયા કરે, અને પછી અચાનક એક લાત મારી અને એ ઘરને તોડી નાખે છે. જેટલો એ ઘરને બનાવવામાં આનંદ હતો એટલો જ આનંદ એને એ ઘરને તોડવામાં હોય છે. અને આ વસ્તુ કદાચ બહારનો વ્યક્તિ જોવે હે ને, અને પછી ઉભો ઉભો અફસોસ કરે કે અરે રે કેટલું સુંદર ઘર હતું હે ને, તોડી નાખ્યું. તો શું આ શોક કરવા જેવી ઘટના છે? બીજા વ્યક્તિને કદાચ દુઃખ થાય, પણ એ ઘરને બનાવી અને એ તોડવામાં એ બાળકને સરખો જ આનંદ આવે છે. જેટલો આનંદ એ ઘરને બનાવવામાં છે એટલો જ આનંદ એને તોડવામાં આવે છે. એમાં સંસારને બનાવવામાં ભગવાનને જેટલો આનંદ છે એટલો જ આનંદ આ સંસારને નાશ કરવામાં છે. તો એમાં આપણને શું પ્રોબ્લેમ શું છે આપણો? આ નથી સમજાતું, કારણ કે પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન નથી. આ પ્રકૃતિ શું છે અને પુરુષ, પુરુષ અર્થાત ભગવાન શું છે, આ વસ્તુ લોકો નથી જાણતા. એટલા માટે લોકો દુખી થાય છે સંસારમાં. પણ વાસ્તવિકતા એ છે કે ભગવાન પક્ષપાત કરતા નથી. પક્ષપાત દેખાઈ રહ્યો છે ગુણના કારણે. ગુણનો કંટ્રોલ કાળના હાથમાં છે અને કાળનો કંટ્રોલ ભગવાનના હાથમાં છે. એટલા માટે ક્યારે દુખી ન થવું જોઈએ, શોક ન કરવો જોઈએ. તો એની વાત આપણે આવનારા શ્લોકોમાં સમજશું. એ પહેલા સુખદેવ ગોસ્વામી કહે છે કે એક ઇતિહાસ એવું કહે છે. શું છે ઇતિહાસમાં? કે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ નામના બે ભાઈ હતા, અને ભગવાન યજ્ઞવરાહ અને નરસિંહદેવ દ્વારા આ બે ભાઈઓનો વધ કરવામાં આવ્યો, પણ ભગવાનને એ બે હારે કોઈ દ્વેષ નહોતો. એ બેને માર્યા છે પણ ભગવાનને એનાથી કોઈ દ્વેષ નથી, કારણ કે એ સનકાદિકના શ્રાપના કારણે એને મારવામાં આવ્યા છે, અને માર્યા પછી તે ભગવાને એને પોતાનું ધામ આપ્યું છે. એટલે કદાચ હિરણાક્ષ કે હિરણ્યકશિપુના પ્રસંગથી જો એવું લાગતું હોય કે ભગવાને પક્ષપાત કર્યો છે, તો વાસ્તવમાં એવું કઈ છે નહીં. અને આ ઇતિહાસ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહી રહ્યો. નારદ મુનિએ રાજસૂય સભાની અંદર યુધિષ્ઠિર મહારાજને આ પ્રસંગ સંભળાવ્યો હતો. શું કામ સંભળાવ્યો હતો? કારણ કે તમારા મનમાં જે સંશય છે, હે પરીક્ષિત મહારાજ, કે છે પ્રીત્યા મહાક્રતો રાજન, હે રાજન, તમારા દાદા યુધિષ્ઠિર મહારાજે એક યજ્ઞ કર્યો હતો, રાજસૂય યજ્ઞ, અને કહે છે ઈ યજ્ઞમાં એને તે તમારી જેવો જ પ્રશ્ન થયો હતો, સેમ પ્રશ્ન, અને ઈ પ્રશ્ન એમણે નારદ મુનિને પૂછ્યો હતો, અને ત્યારે એના ઉત્તરમાં એમણે એક કથા કરી હતી, એક આખ્યાન સંભળાવ્યું હતું, અને ઈ જ આખ્યાન હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. નારદ મુનિ થી ઈ કથાનો પ્રારંભ થશે. હવે પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજને એટલે થયો હતો કારણ કે ન્યાય એક અદ્ભુત ઘટના બની હતી. શું ઘટના થઈ હતી? શિશુપાલનો વધ થયો હતો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા, હરે કૃષ્ણા હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે. જે પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને પૂછ્યો કે ભગવાન પક્ષપાત કરતા હોય એવું મને લાગે છે, આ જ પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજના મનમાં થયો તો રાજસૂય સભામાં. કારણ કે હજારો લોકોની સભાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો, અને શિશુપાલનો વધ થયો, લાખો લોકોને જોતા જોતા ઈ શિશુપાલના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ બહાર નીકળી અને ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં જેને વિલીન થઈ ગઈ, અને આ વસ્તુ જ્યારે ઈ રાજસૂય સભાના બેઠેલા સભાસદોએ જોયું ત્યારે એના મનમાં જિજ્ઞાસા થઈ કે જન્મથી ભગવાનની નિંદા કરવા વાળો વ્યક્તિ અને આટલી સરળતાથી એને કઈ રીતે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ? યુધિષ્ઠિર મહારાજનું મગજ ચકરી ખાઈ ગયું. કઈ રીતે સંભવ છે કે જેણે જન્મથી નિંદા કરી હોય અને એ અંતે ભગવાનને પ્રાપ્ત કરે? અને આ પ્રશ્ન જ્યારે યુધિષ્ઠિર મહારાજના મનમાં થયો ત્યારે એ રાજસૂય સભામાં ઘણા બધા લોકો બેઠા હતા. આવો ઘડી રાજસૂય સભામાં આટો મારવી, કેવી હતી સભા? મહાભારતની અંદર વર્ણન છે કે એ રાજસૂય સભાની અંદર 100,000 ખુરશીઓ હતી, ચેર, સિંહાસન, જેની ઉપર દેશ વિદેશના રાજાઓ બેઠા હતા. એ સભાની અંદર મધ્યમાં એક બહુ મોટું સિંહાસન હતું જેની ઉપર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. ભગવાન શ્રી કૃષ્ણની સાથે બાજુના સિંહાસનમાં નારદ મુનિ, સુખદેવ ગોસ્વામી, વેદવ્યાસ મહારાજ, પરશુરામજી, એક એક થી મહાન વિભૂતિઓ એ રાજસૂય સભાની અંદર ઉપસ્થિત. સંસારના કોઈ એવા મહાન વ્યક્તિ નહોતા જે રાજસૂય યજ્ઞમાં ન આવ્યા હોય. અને એવો અદભુત યજ્ઞ હતો ભક્તો કે ઈ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ તે સેવા કરતા હતા. કઈ સેવા કરતા જાણો છો? બધા લોકો પ્રસાદ લઈ લે એના 8 પત્તર ઉપાડવાની સેવા ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હતી. અને પછી પ્રશ્ન એ ઉભો થયો કે આજે રાજસૂય સભાનું જે મેન સિંહાસન છે ત્યાં કોને બેસાડવા? બધા લોકોએ વિચાર કર્યો અને કોઈએ ભીષ્મનું નામ આપ્યું કે પિતામહ ભીષ્મ સભામાં બધા કરતા મોટા છે, એક કામ કરો, આ રાજસૂય યજ્ઞના સિંહાસન ઉપર પિતામહ ભીષ્મને બેસાડી દો. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે જે સભાની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોય અને ન્યાય એવો પ્રશ્ન કરવો કે મુખ્ય સિંહાસન કોને આપવું, અગ્રપૂજા કોની કરવી, આ તો મૂર્ખતા છે. કૃષ્ણ બેઠા હોય અને તમે પૂછો છો કોને પહેલા બેસાડવાના છે, નિશ્ચિત રૂપમાં કૃષ્ણ જ આ સિંહાસનના વાસ્તવિક હકદાર છે, બેસાડો એને. અને કૃષ્ણને બેસાડ્યા. લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે પંડાળમાં જૂઠા પત્તર ઉપાડવા વાળો વ્યક્તિ અને આજે એની અગ્ર પૂજા થઈ રહી છે રાજસૂય સભામાં. આપણી જેવા માણસો કદાચ સહન કરી લે ભક્તો, પણ શિશુપાલ નામનો એક વ્યક્તિ હતો જેને આ સહન થયું નહીં. બહુ ગાળ્યો આપી કૃષ્ણને, અને ભગવાનને તો વાસ્તવમાં ગાળ્યોથી કઈ ફરક ન પડ્યો, પણ એનું જે સુદર્શન ચક્ર હતું એ આને સહન ન કરી શક્યો. અને એ સુદર્શન નીકળ્યું ભગવાનના હાથથી, વધ થયો અને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ. અને એ જોઈ અને બધાના મનમાં આશ્ચર્ય થયું કે આ સંભવ નથી. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે આ પ્રશ્ન કર્યો. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે,
શ્રી યુધિષ્ઠિર વાચ, અહો અત્યદ્ભુતમ હેતત દુર્લભે કાંતિનામપિ વાસુદેવે પરે તત્વે પ્રાપ્તિશ્ચેધસ્ય વિદ્વિષઃ.
કે છે બહુ આશ્ચર્યની વાત છે કે મોટા મોટા યોગીઓ જે હજારો હજારો વર્ષોથી ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, છતાં એ લોકો ભગવાનના દર્શન નથી કરી શકતા. અને કેટલી સ્પીડથી ભગવાન બાજુ જાય છે જાણો છો? મનની ગતિથી. વિચાર કરો તમે મનની ગતિ કેટલી છે. એ મનની ગતિથી ભગવાનને પામવાનો પ્રયાસ કરવા વાળા યોગીઓ નહીં તે ભગવાન દુર્લભ છે. ભગવાનના નખના દર્શન નથી થતા. ચરણની વાત તો બહુ દૂર છે ભક્તો. અને આ શિશુપાળ એને સાયુજ્ય મુક્તિ. જો યોગીઓ જે છે ને એના બે વિભાગ છે, એક જ્ઞાની છે અને એક ભક્ત છે. જ્ઞાની વ્યક્તિ જે હોય એ ક્યારેક ક્યારેક ઈચ્છા કરે છે કે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય, ભગવાનમાં ભળી જવું છે. પણ ભક્ત ક્યારેય ભગવાનમાં ભળવાની ઈચ્છા રાખતો નથી. તો આ શિશુપાળ એ તો જ્ઞાની નહોતો અને ભક્તય નહોતો. તો હજી વધારે પ્રશ્ન દ્રઢ થઈ ગયો, તો એને કેમ સાયુજ્ય મુક્તિ મળી? સાયુજ્ય મુક્તિ જોઈતી હોય તો આ બે માંથી એક હોવું જોઈએ. શિશુપાળ જ્ઞાની નથી, ભક્ત નથી, અને આવી રહસ્યમય મુક્તિ કેવી રીતે થઈ? હે મહામુનિ, અમે બધા આને જાણવા માટે ઉત્સુક છીએ. એવું નહોતું કે યુધિષ્ઠિર મહારાજને એકલા નહોતું સમજાતું. એ સભામાં જેટલા લોકો બેઠા હતા એ બધાનો આ પ્રશ્ન હતો કે આવું કેમ થયું. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મેં સાંભળ્યું છે કે પહેલાના સમયમાં વેન નામનો એક રાજા હતો. મહારાજ અંગના પુત્ર હતા વેન. એ વેન તે ભગવાનની નિંદા કરતો હતો. તો એ ભગવાનની નિંદા કરતો હતો એટલા માટે બ્રાહ્મણોએ શ્રાપ આપી અને એને નરકમાં નખાવી દીધો. જો વેનને નરકમાં જવાની જરૂર પડી હોય ભગવાનની નિંદાના કારણે, તો શિશુપાલ તો જન્મથી ભગવાનની નિંદા કરે છે, તો એને કેમ નરક ન મળ્યું? ઓલો વેન તો બિચારો ક્યારેક ક્યારેક નિંદા કરતો હતો. ક્યારે? માનો આપણી જેવા કોઈ ગયા હોય એને પૂછે, ભગવાનમાં તમને કઈ ઈચ્છા ખરી? તો કહેતો, હવે ભગવાન જેવું કઈ નથી દુનિયામાં, હું જ સર્વે સર્વા છું. એ આવી રીતે ક્યારેક ક્યારેક નિંદા કરતો હતો. અને આ શિશુપાળ તો એના વિષયમાં સુખદેવ ગોસ્વામીએ બહુ સુંદર શ્લોક લખ્યો છે કે દમ ઘોષ સુત પાપ આરભ્ય કલભાષણાત. આ શિશુપાળ જ્યારથી જન્મ્યો અને જન્મીન પહેલો શબ્દ જે બોલ્યો એ કૃષ્ણને ગાળ આપી હતી સૌથી પહેલી. બોલો, જન્મીન તરત આપણા છોકરાઓ જન્મીન શું બોલે? મમ્મી કે પપ્પા બોલે, આવું બોલે. અને આ જન્મથી સીધી કૃષ્ણની નિંદા. અને ત્યારથી લઈ, અને એવું નહીં કે આને બંધ કરી દેવાની, માની લો કોઈ નિંદા સાંભળવા વાળું ન હોય તો એ એકલો એકલો મનમાં નિંદા કરતો. અને આવી રીતે બાળપણથી, અને જ્યારે ઠીક ઠીક બોલવાય નહોતો શીખ્યો, દમઘોષનો આ પુત્ર, અહીંયા લખ્યું છે દમઘોષ સુત પાપ. દમઘોષનો પુત્ર હતો આ શિશુપાળ, અને એણે જન્મથી લઈ અને જ્યાં સુધી મર્યો ત્યાં સુધી એણે કૃષ્ણની નિંદા કરવાની એક સેકન્ડ જવા નહોતી દીધી. એક ક્ષણ એવી નહીં જેમાં કૃષ્ણની નિંદા નહોતો કરતો. એમ, અને આટલી ઈર્ષા કરી. અને એમાં પાછો એકલો નહીં, એનો જે ભાઈ હતો દંતવક્ર એ પાછો હારે જોઈન્ટ થયો એમાં. હેને, બે ભાઈની આવી આદત હતી. તો બે ભગવાનની નિંદા કરતા હતા, છતાં એમાંથી એકને નો કુષ્ઠ રોગ થયો કે નો એને નારકીય જીવન મળ્યું. સિદ્ધાંત છે ભક્તો કે જે વ્યક્તિ ભગવાનની નિંદા કરે ને, યા તો એને નરકમાં નાખવામાં આવે અને યા તો એને કુષ્ઠ રોગ થાય. ભગવાનની વાત છોડો, ભગવાનના શુદ્ધ ભક્તની જો કોઈ નિંદા કરી લે તો એને તે કુષ્ઠ રોગ થઈ જાય તરત. એટલા માટે સાવધાન. આપણને ભક્તિમાં યોગમાં ખબર પડતી હોય કે ન પડતી હોય, ક્યારેય ભગવાનના ભક્તોની નિંદા ન કરતા. આજથી 500 વર્ષ પહેલા એક વ્યક્તિ આવું સાહસ કર્યું હતું. ગોપાલ ચક્રવર્તી નામનો એક બ્રાહ્મણ હતો નવદીપ બંગાળમાં. સત્ય ઘટના છે ભક્તો. અને એ સમયે હરિદાસ ઠાકુર હરિનામનો પ્રચાર કરતા હતા. હરિદાસ ઠાકુરે આવી રીતે સભાની મધ્યમાં જઈ અને કીધું કે નામાભાસે મુક્તિ હૈ સર્વ શાસ્ત્ર કહી, નામના ખાલી આભાસથી મુક્તિ મળી જાય છે આવું શાસ્ત્રમાં લખ્યું છે. અને તરત ગોપાલ ચક્રવર્તી ઉભો થયો અને કીધું, એ હરિદાસ, લોકો કેટલા વર્ષો સુધી ધ્યાન કરે છે છતાં મુક્તિ નથી મળતી, અને તમે કહો છો કે નામના આભાસથી મુક્તિ મળે, આને તમારે સાબિત કરવું પડશે. કારણ કે જો તમારી વાત આ સત્ય નહીં હોય તો આવતીકાલે હું તમારું નાક કાપી લઈશ. હરિદાસ ઠાકુરને કહે છે. હરિદાસ ઠાકુર એ સભામાંથી ઉભા થઈ નીકળી ગયા. કારણ કે બુદ્ધિમાન વ્યક્તિ એ છે, એ મૂર્ખ્યાઓ આગળ કરે, તર્ક ન કરે, એ ઉભા થઈ નીકળી જાય. એ જ રાતે એ ગોપાલ ચક્રવર્તી ઘરે જઈને સૂતો અને સવારમાં જયારે જાગ્યો તો નાક ઓગળી ગયું હતું. હે ને, જેમ તમે ક્વોલિટી બહાર મૂકી હોય અને ઓગળી જાય, સવારે જવું તો ખાલી ઓલી હળી વધી હોય, એમ નાક ઓગળી ગયું અને ન્યા બે કાણા પડી ગયેલા હતા. એ જે હોય એ અંદરના. સત્ય ઘટના બંગાળની છે ભક્તો. નિંદા ન કરવી જોઈએ ક્યારે. ભગવાનના ભક્તની નિંદા કરવાથી જો કુષ્ઠ રોગ લાગતો હોય તો સાક્ષાત ભગવાનની નિંદા કરે એ કેવી રીતે બચી શકે. અને છતાં આશ્ચર્ય એ વાતનું છે કે શિશુપાલને કાંઈ ન થયું, નો એના ભાઈને કાંઈ થયું, બે એમના એઝ ઇટ ઇઝ સુખમ આનંદ કરતા હતા ભગવાનની નિંદા કરીને. એટલા માટે યુધિષ્ઠિર મહારાજના મનમાં બહુ મોટો ભારી સંશય ઉભો થઈ ગયો કે આ કેવી રીતે થયું. કારણ એતદ ભ્રામ્યમ ઇતિ મે, વાસ્તવમાં આ બહુ ગંભીર વિષય છે. કારણ કે છે બુદ્ધિ દીપાર્ચિરિવ વાયુના. હે નારદ મુનિ, જેવી રીતે એક દીવો જેની જ્યોત પવનથી હલતી હોય એમ મારી બુદ્ધિ અત્યારે ડગમગાઈ રહી છે, મારી બુદ્ધિ સ્થિર નથી રહેતી. કારણ કે મને આ ઘટનાનું કારણ નથી સમજાતું. અને ભક્તો, સિદ્ધાંત એ છે કે જ્યારે જ્યારે જીવનમાં બુદ્ધિ વિચલિત થાય ને ત્યારે ગુરુની શરણમાં જવું જોઈએ. આપણી બુદ્ધિ વિચલિત થાય ત્યારે આપણે શું કરીએ છીએ, આપણા પોતાના મનથી એ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. વાસ્તવિકતા એ છે જેવો પ્રોબ્લેમ આવ્યો તરત ગુરુના શરણમાં જાવ, અને જો ગુરુના શરણમાં નહીં જાવ તો શું થશે કે આપણું લીધેલું એ સોલ્યુશન જીવનમાં અનેક પ્રકારના દુઃખ ઉભા કરે છે. એટલા માટે જ્યારે જ્યારે ઈચ્છા થાય, જ્યારે જ્યારે કોઈ તકલીફ જણાય જીવનમાં, વિના વિલંબે ગુરુને તરત જ ફોન કરી દેવો જોઈએ. આજના ગુરુઓને, પહેલાના સમયમાં તો તકલીફ હતી કે ગુરુ કદાચ બહાર હોય, વ્યક્તિ ન મળી શકે. ટેકનોલોજીના પ્રભાવથી આજે સુવિધા છે, તમે રાતે 2 વાગે ગુરુને ફોન કરીને પૂછી શકો છો કે ગુરુ મહારાજ મારા જીવનમાં સમસ્યા છે, મારે શું કરવું જોઈએ. પણ એક બહુ મોટું દુર્ભાગ્ય દેખાઈ રહ્યું છે આ ઇસ્કોનમાં, તે કે ઇસ્કોનમાં લોકો દીક્ષા લઈને તે ગુરુને શરણાગત નથી થતા. ભક્તોની કૃપાથી દીક્ષા મળી જાય, ગુરુનો આશ્રય લઈ લે, પણ ગુરુ પ્રતિ શરણાગતિ ક્યારેય આવતી નથી. કેટલા પ્રોબ્લેમ જીવનમાં આવતા હશે વિચાર કરો તમે, પણ કોઈ દિવસ ગુરુને કહેતા નથી મહારાજ મારે શું કરવું જોઈએ. કારણ કે એને ખબર હોય કે ગુરુ કંઈક સારો રસ્તો આપશે અને સારું તો આપણે કરવું નથી. માની લો કોઈ ગુરુની પાસે જાય તો ગુરુ એમ કહે છે, ના ના તમે ઈર્ષા કરો, નિંદા કરો. ગુરુ આવું શીખવાડે છે નથી કહેતા, પણ ડર છે વ્યક્તિને કે જો ગુરુની પાસે જાશ તો ગુરુ મારો ભોગ બંધ કરાવી દેશે. અને એ ડરથી ઘણા વૈષ્ણવો તે ગુરુને શરણાગત નથી થતા. વાસ્તવમાં બહુ મોટી કમી છે ભક્તો, અને અહીંયા જ આપણી ભક્તિ અટકીને ઊભી છે. ગુરુના નિર્દેશ નથી આપણા જીવનમાં, એટલે ભજન આગળ નથી વધતું. ગૌડીય પરંપરામાં શિક્ષા ગુરુઓનું સ્થાન છે, પણ એક વસ્તુ સમજો, શિક્ષા ગુરુ કરતા દીક્ષા ગુરુ મહત્વના છે. અને શિક્ષા ગુરુ એક નહીં હજાર હોઈ શકે, દીક્ષા ગુરુ માત્ર એક જ હોય છે. ચાર પ્રકારના ગુરુઓની વ્યાખ્યા શાસ્ત્ર કરે છે, એમાં સૌથી મુખ્ય ગુરુ કોણ છે? દીક્ષા ગુરુ છે, જે આપણને દીક્ષા આપે છે. અને શિક્ષા ગુરુઓ તો સંસારમાં હજાર જગ્યાએ થઈ શકે, કારણ કે જેની પાસેથી શિક્ષા મળે એ આપણા શિક્ષા ગુરુ છે. શિક્ષા ગુરુ કઈ દીક્ષા ગુરુની જેમ ફિક્સ ન હોય એક, કે બસ આ એટલે આ તે નહીં. અને શિક્ષા ગુરુનું કર્તવ્ય શું છે? કે પોતાના શિષ્યના જીવનમાં ભક્તિ વધે એના વિષયમાં શિક્ષણ આપે, આ શિક્ષા ગુરુનું કર્તવ્ય છે. ભક્તિથી વિમુખ લઈ જવાનું કાર્ય શિક્ષા ગુરુઓનું નથી. તો ખેર, જ્યારે જ્યારે જીવનમાં તકલીફ હોય શિક્ષા ગુરુઓ દીક્ષા ગુરુની શરણાગતિ લેવી જોઈએ. ત્યારે આ પ્રશ્નને સાંભળી અને સુખદેવ ગોસ્વામી કહે છે કે મહારાજ યુધિષ્ઠિરની વિનંતી સાંભળી અને અત્યંત શક્તિશાળી એવા ગુરુ નારદ મુનિ બહુ પ્રસન્ન થયા, કારણ કે બધી વાતને જાણવા વાળા હતા. અને આ રીતે યજ્ઞમાં ભાગ લેવા વાળા જેટલા વ્યક્તિઓ હતા એ બધા વ્યક્તિઓની વચ્ચે નારદ મુનિ બોલવાનો પ્રારંભ કરે છે. શ્રી નારદ ઉવાચ, નિંદન સ્તવ સત્કાર અન્ય કારાર્થ કલેવરમ પ્રધાન પરયો રાજન વિવેકેન કલ્પિતમ. નારદ મુનિએ યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને કીધું કે હે યુધિષ્ઠિર મહારાજ, પહેલા મને એ બતાવો કે તમારા મતે યુધિષ્ઠિરને, એટલે સોરી, આ જે શિશુપાલ છે એને કઈ ગતિ મળવી જોઈએ? તમે કહો છો કે એને વેન ને નરક મળ્યું, આને નરક ન મળ્યું, તો શું તમારી ઈચ્છા છે કે શિશુપાલ નરકમાં જ આવવો જોઈએ? તમારું મંતવ્ય શું છે? તો એના બે કારણ છે કે એ નરકમાં જવો જોઈએ, કારણ એણે ભગવાનની નિંદા કરી હતી, અને બીજું કે એના જે કર્મ હતા એ નિષિદ્ધ હતા. નિષિદ્ધ અર્થાત શાસ્ત્રથી વિરુદ્ધ હતા. તો આ બે કારણ છે જેના કારણે એને નરક મળવું જોઈએ. અને આ કર્મ થાય છે શરીર દ્વારા, અહીંયા કહે છે કલેવરમ. કલેવર ને શરીર કહી શકાય, જેમ દેહ કાયા આ બધા શબ્દો છે. પણ મેં કાલે કીધું હતું કે દેહનો અર્થ જુદો થાય છે, કાયાનો અર્થ અલગ છે, શરીરનો અર્થ અલગ છે, અને કલેવરનો અર્થ અલગ છે. કલેવરનો અર્થ છે કે જે આવતીકાલે છૂટવાનું છે, કાલે જે છૂટવાનું છે એને કલેવર કહેવામાં આવે છે. અને એ કલેવર જે છે ને ભક્તો, એના દ્વારા જ નિંદા સ્તુતિ માન અપમાન તિરસ્કાર આ બધાનો અનુભવ વ્યક્તિ કલેવર દ્વારા કરે છે. કારણ કે જીવને પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન નથી, એટલા માટે એ આ શરીરને પોતાનું માની લે છે કે હું આ શરીર છું, અને એટલા માટે સંસારમાં કોઈ તિરસ્કાર કરે તો વ્યક્તિ વિચાર કરે કે મને કેમ આવું કહી દીધું. કોઈ અપમાન કરે તો એ ભાઈના ઘરે ન જવાય, કેમ? એણે તો વર્ષો પહેલા મારું અપમાન કર્યું હતું. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, આ બધી વસ્તુ શરીરને લાગુ પડે છે. અને કહે છે પ્રધાન પરયો, પ્રધાનનો અર્થ થાય છે જડ શરીર. પ્રદ્યતે અસ્મિન ઇતિ પ્રધાન. પ્રધાન એટલે જડ શરીર, અને ભગવાન એ જડ શરીરમાં જીવને દાખલ કરે છે. કેવી રીતે? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અહમ બીજ પ્રદ પિતા, ભગવાન કહે છે આ સંસારની અંદર બીજ નાખવા વાળો પિતા જે છે એ હું છું. કઈ રીતે? તો ભગવાન પ્રકૃતિનું નિર્માણ કરે છે અને એ પ્રકૃતિની અંદર જીવને ફરતો મૂકે છે અને એ પ્રકૃતિ દ્વારા જીવને શરીર આપવામાં આવે છે. જો આ બધું તત્વ બહુ સમજવા જેવું છે ભક્તો. તમને કોઈ પૂછે આ શરીર ક્યાંથી આવ્યું, આપણે શું કહેવી? અમારા માતા પિતાએ આપ્યું છે. હે, પ્રશ્ન કરો, માતા પિતાને શરીર કોણે આપ્યું છે? તો એને એના માતા પિતાએ આપ્યું છે. પણ ભક્તો, શરીર વાસ્તવમાં માતા પિતા નથી આપતા, શરીર પ્રકૃતિ આપે છે, જડ જે છે. અને એ શરીરની અંદર જે આત્મા છે એ આત્મા ભગવાન દ્વારા આપવામાં આવે છે અને ત્યારે આપણું આ શરીર કાર્યરત થાય છે. જેવી રીતે સજીવ બીજ હોય પણ એ જડ માટીની સાથે ભળી જાય, ખેતરમાં તમે બીજ નાખો અને એ બીજમાંથી ફરી પાછું અંકુરણ થાય છે, પણ એ જ બીજને જો 20 વર્ષ સુધી તમારા ઘરે પડ્યું રહેવા દો અને એને માટીનો સંપર્ક ન કરાવો તો એ બીજનું અંકુરણ થતું નથી. એમ જ્યાં સુધી જીવ પ્રકૃતિના સંપર્કમાં ન આવે ત્યાં સુધી જીવ શરીર પ્રાપ્ત કરતો નથી. જીવ પ્રકૃતિથી અલગ છે અને ભગવાન એનું આધાન કરે છે, એટલા માટે એ પ્રધાન છે. અને જે લોકો શરીરમાં અને આત્મામાં કોઈ અંતર નથી સમજતા, જે પોતાને આ શરીર માની લે છે, દેહાત્મ બુદ્ધિમાં ફસાય છે, એવા લોકો જ સંસારમાં માન અપમાનથી કે તિરસ્કારથી પ્રભાવિત થાય છે. પણ જે ભક્તોને ખબર હોય કે વાસ્તવમાં આ શરીર જડ છે, પ્રકૃતિ દ્વારા મળ્યું છે, આ શરીરની વાસ્તવિકતા તો એની અંદર રહેલો આત્મા છે, આ જ્ઞાન જેને હોય એ માન અપમાન નિંદા સ્તુતિથી ક્યારેય પ્રભાવિત નહીં થાય. અને જો તમારે તમારે કોઈનું કોઈની ભક્તિને માપવી હોય કે આ ભક્ત કેટલામાં છે, હેને, તો એના કાર્યને જોવો કે એ ભક્તનું કોઈ અપમાન કરે અને એ ભક્ત એની સામે બેઠા બેઠા એને સહન કરી લે ત્યારે સમજી લેવું કે આ દેહાત્મ બુદ્ધિથી પર થઈ ગયો છે. પણ કોઈ એક ગાળ આપી દે અને કહી દે કે હવે તું સામે મળે એટલી વાર છે તારી, ત્યારે સમજવાનું કે આ હજી શીખાવશે. કારણ કે ભક્તની વ્યાખ્યા તિલક માળા કે ધોતી કુર્તાથી ન થાય, ભક્તની વ્યાખ્યા એના આચરણથી થાય છે. અપમાન કરે સંસારમાં કોઈ અને છતાં એનો જવાબ એનો પ્રતિકાર ન આપે સામે, ત્યારે સમજવું કે નહીં આ દેહાત્મ બુદ્ધિથી પર થઈ ગયો છે. કારણ કે આ શરીરને કોઈ મારે કાપે તો એ વ્યક્તિ સમજે છે કે આ શરીર તો વાસ્તવમાં જડ છે અને સાચું તત્વ તો એની અંદર રહેવા વાળો આત્મા છે. અને આત્માના સ્તરમાં જે લોકો ભજન કરે છે ને ભક્તો, એના ઇતિહાસ આ ભાગવતની અંદર દાખલ થાય છે. આપણી જેવા કામનાઓથી ભરેલા લોકો હેને પોતાની જાતને ભક્ત માનતા હોય, આ ભક્તિ નથી ભક્તો. ગુજરાતના ભક્તો કહે છે કે ભક્તિ જે છે એ તો ખાંડાની ધાર છે, હેને તલવારની ધાર છે. કોઈ વ્યક્તિ જો એમ વિચારતો હોય કે ના ના આપણે બહુ સરળતાથી મન ફાવે એમ ભજન કરી લેશું એવી કઈ સુવિધા છે નહીં, અને તમને જો કોઈ એવું કહેતું હોય કે ભક્તિ બહુ સરળ છે અને તમે આમાંથી નીકળી જશો, આ વાતમાં કોઈ દમ નથી. ભક્તિ એટલી અઘરી છે કે સોયના નાકામાંથી હાથી જો પરોવાય તો કળિયુગમાં આપણાથી ભક્તિ થાય. પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે કે એણે કીધું બધા નિયમ ભિયમ છોડો, બધું છોડો, તમારે ભક્તિ કરવી છે, હું તમને એક જ નિયમ આપું છું એનું પાલન કરો. શું? જીવનમાં હંમેશા માટે એક મંત્રનો જપ કરો, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે, બસ આનો જપ કરો અને આરામથી તરી જાઓ. કારણ નામનો એક આધાર આપી દીધો છે કળિયુગને. આવો ગોસ્વામીજીને યાદ કરીએ, માનસમાં કીધું છે નામના વિષયમાં,
કળિયુગ કેવલ નામ આધારા, કળિયુગ કેવલ નામ આધારા. ધારા સુમેર સુમેર ઉતર ભવ પારા સુમેર સુમેર ઉતર ભવ પારા
આટલી અઘરી ભક્તિને એકદમ સરળ બનાવી દીધી છે આ ગૌડીય ધારાએ ચૈતન્ય મહાપ્રભુએ. અને ખાસ એ ભક્તિ જે બંગાળ પૂરતી કે વૃંદાવન પૂરતી સીમિત હતી, એ સીમિત ભક્તિને એક બૃહદ સ્વરૂપ આપ્યું એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીએ. આખી દુનિયામાં પ્રચાર કર્યો અને તમે જોવો છો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, કાળા ગોરા ઊંચા નીચા, હાઈટમાં કદાચ ઠીંગણા હોય કોઈ લાંબા હોય, ઇસ્લામ હોય ક્રિશ્ચિયન હોય હિન્દુ હોય ગમે સંપ્રદાયનો હોય, એના મુખમાં મહામંત્ર જપતા કરી દીધા છે. બહુ સરળ ભક્તિનું સ્વરૂપ થયું, પણ છતાં જો ભજન ન થતું હોય આ એક બહુ મોટું દુર્ભાગ્ય છે ભક્તો. ખેર કે જે લોકો જાણે છે કે હું આ શરીર નથી હું આત્મા છું, એ લોકો ક્યારેય સંસારના દ્વંદ્વમાં ફસાતા નથી. ઉદાહરણ આપતા કહે છે કે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં મહારાજ જડ ભરતની કથા છે. જડ ભરત જે છે એ વાસ્તવમાં આત્માના સ્તરમાં હતા, કારણ કે જ્યારે ઈ જડ ભરત એને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા, ઘરેથી કાઢી મૂક્યા તો ઘરવાળા પ્રતિ હૃદયમાં કોઈ દ્વેષ નહીં કે મારું ઘર હતું આમાં મારો ભાગ પડતો હતો મારી પ્રોપર્ટી હતી, કોઈ દ્વેષ નહીં, બસ પોતાની મસ્તીમાં ફરતા રહેતા અને કોઈ લોકો કઈ આપે તો ખાઈ લેતા, ન આપે તો એમનામ રહેતા. સંસારની એક પણ વસ્તુ પ્રતિ એના મનમાં કોઈ આકર્ષણ નહોતું. અને આવી રીતે એક દિવસની વાત છે, સૌવીર દેશના રાજા રહુગણ એ માર્ગ ઉપરથી નીકળ્યા અને નીકળ્યા તો એના જે પાલખી ઉપાડવા વાળા જે કહાર હતા એમાંથી એક કહાર માંદો પડી ગયો. રહુગણજીએ કીધું એક કામ કરો, આજુબાજુમાં તપાસ કરો કે ક્યાંય જો એકાદો માણસ એવો મળી જાય પાલખી ઉપાડવા માટે તો એને લેતા આવો. મહાભાગવત વ્યક્તિ ભરત મહારાજ એ જડ ભરતજી મળ્યા અને એ જડ ભરતજીને લઈ અને જ્યારે આ કહારો ત્યાં ઉપસ્થિત થયા પાલખી ઉઠાવી અને પાલખી ઉઠાવવામાં જ્યારે ડિસ્ટર્બ થવા માંડ્યું ત્યારે એ પાલખીમાંથી સૌવીર દેશનો રાજા રહુગણ બોલે છે કે પાલખી તમે ઠીક ઠીક ઉપાડો નહીતર હું તમને બધાને જોઈ લઈશ. ભરત મહારાજ એની મસ્તીમાં ચાલતા રહે છે, એના શબ્દ ઉપર ધ્યાન ન આપ્યું. રાજાએ પાલખી ઉભી રખાવી અને કીધું કે તમે લોકો કેમ આ ઠીક ઠીક કામ કેમ નથી કરતા. ત્યારે ઈ જે પાલખી ઉપાડવા વાળા હતા એને કીધું કે અમે તો તેને ઠીક ઉપાડવી છીએ, આજે નવો આવ્યો છે ઈ હરખો નથી હાલતો. ત્યારે એ રાજાએ જડ ભરતજીને કીધું કે તું જે હોય તું મને જાણે છો હું કોણ છું, હું સૌવીર દેશનો રાજા છું અને હવે જો પાલખી નહીં હરખી ઉપાડ તો હું તને એવી સજા આપીશ, એવી સજા આપીશ કે તે ક્યારેય કલ્પના નહીં કરી હોય. અને જેવો એ રાજા પાલખીમાં બેસવા જાય ત્યારે ભરત મહારાજ જીવનમાં પ્રથમ વખત બોલ્યા છે કે રાજા કોને સજા આપવાની વાત કરો છો અને અહીંયા કોણ પાલખી ઉપાડવા વાળો છે, તમારી પાલખીને જે ઉપાડી રહ્યું છે એ તો આ શરીર ઉપાડી રહ્યું છે, હું વાસ્તવમાં કાંઈ નથી કરતો અને તમે કોને સજા આપશો કોને મારશો, તમે મારશો તો મારા શરીરને, બાકી હું તો એવો વ્યક્તિ છું કે મને કોઈ મારી શકતું. અને ગીતામાં ભગવાન કહે છે કે આત્મા એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે કે આત્માને કોઈ જોઈ શકતું નથી. મારવાની વાત તો બહુ દૂર છે. આ આત્માના સ્તરમાં રહેલા ભરત મહારાજા વાત કરે છે. કારણ કે એને તો અપમાન થયું તોય કોઈ ફરક નહીં. અને પછી જયારે એ રાજા રહુગણને ખબર પડી કે આનું અપમાન મેં કર્યું છે એક મહાન વૈષ્ણવનો, એ જડ ભરતજીના ચરણોમાં પડી અને પ્રણામ કરવા માંડ્યા કે મને ક્ષમા કરી દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, તમે મહાન ભક્ત છો, મહાન વૈષ્ણવ છો. પછી એની કેટલી સ્તુતિ કરી, છતાં ભરત મહારાજ સ્તુતિથી પ્રભાવિત થયા નહીં. પહેલા નિંદા કરી તોય પ્રભાવિત ન થયા, અને પછી સ્તુતિ કરી તોય પ્રભાવિત ન થયા. આ છે આત્માના સ્તરમાં રહેવા વાળા વ્યક્તિના લક્ષણ. આત્માના સ્તરમાં તો ખેર ભક્તિ કરવાથી ભક્તોની આવી સ્થિતિ થાય છે. અને એટલા માટે જ ગુજરાતની એક બહુ સામાન્ય અભણ ભક્ત ગંગા સતીજી એમના ભજનમાં એક બહુ સુંદર વાત લખે છે કે ભક્તિ રે કરવી એને રાક થઈને રહેવું. આસ્વાદન કરાવો થોડું.
ભક્તિ રે કરવી એને રાક થઈને રહેવું, મેલવું
બહુ સુંદર વાત, ભજન સમજવા જેવું છે, પણ સાર ઈ છે કે ભક્તિ જેને કરવી એને અભિમાન મૂકવાનું છે, દેહનું નહીં અંતરનું કહે છે. દેહની અંદર તો અભિમાન વ્યક્તિ કરી રહ્યા છે કે હું આ શરીર છું, અને ઈ શરીરની મગજમારી સંસારમાં એટલી દેખાઈ રહી છે ભક્તો. ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આજના લોકોમાં દેહાત્મ બુદ્ધિ એટલી પ્રબળ થઈ ગઈ છે કે જીવેર સ્વરૂપ હય કૃષ્ણેર નિત્યદાસ, ભગવાનનો ઈ સચિદાનંદ અંશ જીવ છે એની એક ઝલક આ સમાજમાં ક્યાંય જોવા નથી મળતી ભક્ત. કોઈ વ્યક્તિ એમ નથી કહેતું, ગમે ત્યારે રસ્તામાં કોઈને મળો, કોઈએ કીધું અરે તમે કૃષ્ણના દાસ છો, હું કૃષ્ણનો દાસ છું. ચર્ચા કરી ક્યારેય ભગવાનની? ભેગા મળે તો પૂછે ધંધો કેમ હાલે છે, એક જ પ્રશ્ન સદીઓથી હાલતો આવે છે, ફાલતુ પ્રશ્ન એકદમ. બિઝનેસ કેમ હાલે, ધંધો ક્યારેય પૂછ્યું? તમારું ભજન સાધન કેમ હાલે? કારણ કે કરતા હોય તો પૂછે ને, કારણ કે ખબર હોય કે નહીં માળા જેવું કંઈક આ દુનિયામાં છે, કૃષ્ણ જેવું કંઈક છે, એ કદાચ અંદર જાણતા હોય તો કરે ને. જ્યાં જોવો ત્યાં કેવલ દેહના શરીરના સ્તરની ચર્ચાઓ. ભક્તો, સપનાનો પરિચય અને જાગૃત અવસ્થાના પરિચયમાં અંતર છે. એમ જીવ પોતાનું સ્મરણ નથી કરતો. જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી ખબર પડે કે સ્વપ્ન ખોટું છે, અને આ શરીરમાંથી આત્મા નીકળ્યા પછી ખબર પડે કે આ શરીર ખોટું છે. પણ પ્રભુપાદજી લખે છે કે જો જીવ સ્મરણ કરે કે હું ભગવાનનો સચ્ચિદાનંદ અંશ છું તો એને ખબર પડે, અને આ પરિચય નથી, વ્યક્તિ પોતાને નથી ઓળખતો, એટલા માટે એનામાં માન્યતા દ્રઢ થઈ ગઈ છે કે માત્ર હું આ શરીર છું. ભક્તો, આપણે શરીર નથી, આપણે ભગવાનના સચ્ચિદાનંદ અંશ છીએ, અને ભગવાનના અંશ હોવાના કારણે આપણને કોઈ જાતનું દ્વંદ્વ ક્યારેય લાગુ ન પડવું જોઈએ. અને એટલા માટે જ ગુરુ દત્તાત્રેય, તમે નામ સાંભળ્યું છે, ભગવાનનો એક અવતાર છે દત્તાત્રેયજી, એણે 24 ગુરુ કર્યા, અને 24 ગુરુમાંથી એક ગુરુ હતા બાળક. એણે એક નાના બાળકને ગુરુ બનાવ્યો. કેમ? કારણ કે બાળકને તમે ચોકલેટ આપો, ગુલાબનું ફૂલ આપો કે ગાડું આપો, બાળકને એ બધું સરખું જ લાગે છે. બાળક તમે આપેલી ગાળમાં કે તમે આપેલી ચોકલેટમાં એ બાળકને કાંઈ અંતર નથી હોતું. એમ જે વ્યક્તિ આત્માના સ્તરે હોય ને ભક્તો, આ સંસારનો કોઈ દ્વંદ્વ એને ક્યારેય પરેશાન ન કરી શકે, એને સ્પર્શી ન શકે, એને અસર નહીં કરે ક્યારેય. એટલા માટે કહેવાનું તાત્પર્ય આ પ્રસંગનું, નારદજીનું, ઈ છે કે જો સામાન્ય આત્માના સ્તર ઉપર રહેવા વાળા ભક્તમાં જો આ દ્વંદ્વનો સ્પર્શ ન હોય તો પછી સાક્ષાત પરમ સચિદાનંદમય ભગવાનની અંદર દ્વંદ્વ કેવી રીતે સંભવ છે? હું જાણું છું ભક્તો કે આ તત્વ સમજવાનું તમને બહુ અઘરું પડે છે. ઠીક ઠીક ઘૂસતું નથી. શું કામ? કારણ કે આ તત્વ નથી જાણતા ને, દુઃખની સ્થિતિ એટલે જ ઊભી છે. અને જે લોકો કઈક કઈક ભક્તિમાં લાગ્યા છે, ઈ તે આ જે તત્વ ચાલી રહ્યું છે આને નથી સમજતા, એટલા માટે ભક્તિમાં આવ્યા છતાંય એ દુઃખી થાય છે. બહુ સમજવા જેવો સિદ્ધાંત છે ભક્તો, કે ભક્ત તે જીવનમાં દુઃખનો અનુભવ ક્યારે કરે છે? જ્યારે પોતાને શરીર માનતો હોય. અમેરિકામાં પ્રભુપાદજીને એકવાર બધા શિષ્યોએ મળીને કીધું, પ્રભુપાદજી હવે તમારે પ્રવચન ફેરવવાનું છે કે આનું આ આંકવાનું છે? એટલે પ્રભુપાદજી બધા પ્રવચનમાં એક જ વસ્તુ કહે, લિસન કેરફુલી, યુ આર નોટ બોડી, યુ આર સોલ. તમે તમે શરીર નથી, તમે આત્મા છો. પ્રભુપાદજી હવે અમે સંન્યાસી થઈ ગયા છે, એકનું એક આ જ સાંભળવી છે, હવે તમારું પ્રવચન ફેરવવાનું છે કે અમે પછી આવવાનું બંધ કરવી? પ્રભુપાદજી કે મૂર્ખાઓ, હું તમને રોજ કહું છું તમે શરીર નથી આત્મા છો, પણ તમને એ રોજ ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું, એટલે હું તમને રોજ પ્રવચનમાં યાદ કરાવું છું કે તમે આ શરીર નથી, તમે આત્મા છો. આ તત્વ તે ઘરે ગયા પછી ભૂલાઈ જાય છે, એટલે વારંવાર કહેવું પડે છે કે આપણે આત્મા છીએ, સંસારના સુખ દુઃખથી પરિચિત છીએ. શું કામ? કારણ કે આપણામાં હજી દેહાત્મ બુદ્ધિ છે અને ભગવાનમાં એ જડતા નથી, ભગવાનમાં એ મિલાવટ નથી. એટલા માટે ભગવાનની અંદર આ મારો છે કે આ પરાયો છે એવો કોઈ ભાવ નથી હોતો. માની લો દાંત ક્યારેક જીભને કાપી નાખે, કાપે છે? મને તો અનુભવ થયેલો છે. ક્યારેક ક્યારેક આપણે કઈ ખાધો ને તો આ દાંત જે છે ને એ જીભને કાપી લે, તો આપણે શું દાંતને પથ્થરથી તોડીને બહાર ફેંક દેવી છે? હે, જીભ આપણી છે, દાંત આપણા છે, અને એના એ દાંત આપણી જીભને કાપે તો આપણે વિચાર કરીશ, ના ના, દાંત મારા છે, જીભ મારી છે, અને આપણે બે ની જરૂર છે. હે, આપણે કાપી નથી નાખતા દાંતને, હેને કે હાલો એક પથ્થર ઉઠાવો, જીભને કાપી છે ને દાંતને પાડી દઉં, નથી કાપતા. એમ એ આપણે દાંતને શું કામ નથી કાપતા ખબર છે? કારણ કે જીભને દાંતની જરૂર છે. દાંત જે છે એ ચાવી ચાવીને અન્ન જીભને આપે છે, અને એ અન્નમાં જ્યારે એ જીભ સ્ટાર્ચ ભેળવે ત્યારે એ અન્નનું પાચન થાય છે ભક્તો. હવે દાંત કાઢી નાખવી અને જીભને રહેવા દેવી, પછી રોટલી જવાય, પછી જ્યુસ ઉપર રહેવું પડે, કારણ કે બે ની જરૂર છે, બે આપણા છે. એમ ભગવાન માટે કોઈ પરાયું નથી, કોઈ પોતાનું નથી. કોઈ વ્યક્તિ ભગવાનને ગાળ આપે તો એને દુઃખ નથી લાગતું, અને કોઈ ભગવાનની સ્તુતિ કરે તો એને કઈ પ્રસન્નતા નથી થતી. ઈ સમ છે બધામાં. જેવી રીતે એક બહુ સુંદર પ્રેક્ટિકલ ઉદાહરણ સુખદેવ ગોસ્વામી આપી રહ્યા છે કે એક બાળક એની માતાના ગર્ભમાં જ્યારે હોય, અને એ ગર્ભની અંદર એ બાળક કદાચ માતાને લાત મારે કે એના હાથ હલાવે, તો આનાથી કઈ માતાને દુઃખ ન થાય, હે, માતા પરમ પ્રસન્ન થાય. આ તો જેણે સંતાનને ગર્ભમાં ધારણ કર્યું છે એ જ સમજી શકે આ ઉદાહરણને, કે એ બાળક જ્યારે પેટમાં હાથ પગ હલાવતું હોય તો એનાથી માતાને પ્રસન્નતા થાય છે, દુઃખ નથી. એમ સંસારનો કોઈ જીવ કદાચ ભગવાનની સ્તુતિ કરે કે ભગવાનની નિંદા કરે, ભગવાનને કાંઈ ફરક પડતો નથી. એ સમ છે. તો પ્રશ્ન એ છે કે જો આટલા બધા સમ છે તો અસુરોને મારે શું લેવા? વળી પાછો એ પ્રશ્ન આવીને ઉભા. આટલી વ્યાખ્યા નારદજીએ કરી તો યુધિષ્ઠિર મહારાજે ઈ તે પાછો પ્રશ્ન મૂક્યો, તો પછી મારે જ શું કામ? તો કહે છે કે જેમ એક પિતા પોતાના પુત્રને દંડ આપે છે, શું કામ આપે છે? એને સુધારવા માટે. એમ ભગવાન અસુરોને મારે છે, અસુરોને મારે છે, એને દંડ આપે છે, અને પછી પોતાના ધામમાં મોકલી દે છે અસુરોને સુધારવા માટે. તો દંડ આપી અને અસુરોનું કલ્યાણ કરે છે, અને દેવતાઓની સ્તુતિનો સ્વીકાર કરી, અને એ દેવતાઓને તે એટલો જ પ્રેમ આપે છે જેટલો પ્રેમ અસુરોને આપે છે. એટલા માટે કહે છે, તસ્માત વૈર અનુબંધેન નિર્વેણ ભયેન વા સ્નેહાત કામેન વા યુજ્યાત કથંશિત ઈક્ષતે પૃથક. હે યુધિષ્ઠિર મહારાજ, તસ્માત એટલા માટે, વૈર અનુબંધેન નિરંતર શત્રુતાથી જો કોઈ ભગવાનનું ભજન કરે, હેને ભગવાન હારે પૂરી દુશ્મની રાખી દે, જેવી દુશ્મની શિશુપાલની હતી, કંસની હતી, એવી રીતે દુશ્મન થઈ ભગવાનની ભક્તિ કરે, અથવા નિર્વૈર, એટલે નિર્વૈરનો અર્થ છે ભક્તિથી. અને ભક્તો, ભક્તિની અંદર ક્યારેય વૈર નથી હોતું. નાસ્તિ વૈરમ જસ્ય ઇતિ નિર્વૈરમ. ભક્તિમાં વૈર નથી. માની લો કોઈ 16 માળા કરતો હોય અને બીજો એક ભક્ત 64 માળા કરતો હોય, તો એમાં ઈ 16 માળા કરવા વાળાને 64 માળાની ઈર્ષા ન થાય. આ ભક્તિ માર્ગ તમને આપણી ભાષામાં કહું છું. ઈ 16 માળા વાળો ખુશ થાય કે નહીં, મારી સાથે રહેવા વાળો એક ભક્ત 64 માળા કરે છે, ખુશ. ઈર્ષા નથી જોવો. અને ભૌતિક જગતમાં આપણે 1 કરોડ કમાણા હોય, બાજુવાળા 3 કમાય, તો એસીમાં બેઠા હોય તો હૃદય અંદરથી સળગતું હોય, ભક્તો 3 કેમ મળ્યા એને? આ વેર વાળી વાત છે. અને ભક્તિ નિર્વેર છે. તમને તો અનુભવ નહીં હોય, પણ બ્રહ્મચારી આશ્રમમાં જે ભક્તો મંદિરમાં રહે છે એ શું કરે? સવારે 4 વાગ્યાનું અલાર્મ મૂકે, કારણ કે આપણે ઇસ્કોનમાં 4:30 મંગળા આરતી થાય સવારે. 4 વાગ્યાનું અલાર્મ મૂકે, પછી 4 વાગે અલાર્મ વાગે એટલે બાજુવાળાને ઠોહ મારે, એ ઉભો થા મંગળા આરતી માં જવાનું. અને એ શું કરે ખબર? ઓઢીને હોઈ જાય. તો બાજુવાળાને જગાડી દે કે કમસે કમ હું ભલે મંગળા આરતીનો લાભ લઉં કે નહીં, પણ અલાર્મ વાગ્યું છે તો આને તો લેવડાવવો જ છે. એ પોતે ભલે ન જાય, પણ બીજાને. આ છે ભક્તિ યોગ. કોઈ વેર નથી, એકબીજાને સહાય કરવાનો યોગ છે આ ભક્તિ યોગ. એટલે કે છે નિર્વૈર. ભય નવા ભયથી, અથવા સ્નેહાત સ્નેહથી, જેમ બ્રજવાસીઓ ભગવાનને સ્નેહ કરે છે, અને કામેન વિષય વાસનાઓથી. જો કોઈ વ્યક્તિ ભગવાનમાં મનને કેન્દ્રિત કરે તો એને આ સંસારમાં બીજું કાંઈ કરવાનું રહેતું નથી. 5 વસ્તુ આ શ્લોકમાં બતાવી છે. શત્રુતાથી, ભક્તિથી, ભયથી, સ્નેહથી અને વિષય વાસનાઓથી. આ 5 વસ્તુથી જો ભગવાનમાં તમે મનને લગાડેલું રાખો તો ભગવાનની સુધી તમે પહોંચી શકો છો. શિલ પ્રભુપાદજી એક બહુ સૂચના અહીં આપી રહ્યા છે, બહુ સુંદર સમજવા જેવી છે. આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદજીએ લખ્યું છે કે આ શ્લોકનો નિષ્કર્ષ એવો ન કાઢવો જોઈએ કે મનુષ્યએ શુદ્ધ ભક્તિ છોડી અને હાલો શિશુપાલની જેમ ગાળ્યું દેવાનું ચાલુ કરો ભગવાનને, હેને? એ ભક્તિ છે. તમે કહો છો શત્રુતાથી ભગવાન મળે, તો એક કામ કરો, શિશુપાલની જેમ ભગવાનને નિંદા ચાલુ કરો, ગાળ્યું આપવાનું ચાલુ કરો. પ્રભુપાદજી કે સાવધાન, આ શ્લોક વાંચીને ક્યારેય એવો નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે શુદ્ધ ભક્તિ છોડી દેવી જોઈએ. નહીં, અહીંયા સુધી કે પોતાના નિજી લાભ માટે હિરણ્યકશિપુ કે શિશુપાલનું અનુકરણ ક્યારેય કરવું જોઈએ નહીં. સફળતા પ્રાપ્ત કરવાનો આ માર્ગ નથી. પ્રભુપાદજી લખે છે, આપણે તો જે 16 માળા વાળો જે માર્ગ લીધો છે આપણે એમાં જ હાલવાનું છે, આ લોકોનો માર્ગ નથી લેવાનો. શું કામ? હવે જો પ્રભુપાદજી તો આપણને સાવચેત કરવા એવું કહે છે, પણ નારદ મુનિ એક બહુ સુંદર વાત કરી રહ્યા છે કે યથા વૈરાનુબંધેન મત્સર્ય સ્તન્ય માયિતામ ન તથા ભક્તિ યોગે ન ઇતિ મે નિશ્ચિતામતિ. હે યુધિષ્ઠિર મહારાજ, મારું માનવું એવું છે કે વેર ભાવથી જેટલું મન ભગવાનમાં કેન્દ્રિત રહે એટલું મન ભક્તિ કરવાથી ભગવાનમાં રહેતું નથી. નારદ મુનિ દ્રઢ કરી રહ્યા છે અને શું કહે છે? ઇતિ મે નિશ્ચિતામતિ. હે યુધિષ્ઠિર, આ મારો મત છે, નિશ્ચિત કર્યું છે મેં. નારદ મુનિ પોતાનો અનુભવ બતાવી રહ્યા છે. કેમ? કારણ કે લીલા કંઈક આવું જ બતાવે છે. શિશુપાલનું મન જે ભગવાનમાં લાગેલું હતું એટલું મન વાસ્તવમાં ભક્તો આપણું લાગેલું નથી ભક્તિમાં. આપણી વાત જવા દો, નારદ મુનિ રાજસુઈ સભામાં કહી રહ્યા છે કે મોટા મોટા ભક્તોનું મન તે ભગવાનમાં લાગેલું નથી જેટલું મન આ શિશુપાલનું ભગવાનમાં લાગેલું રહેતું. રાત દિવસ સૂતા જાગતા, અરે આપણે તો કદાચ માળા ખીલીએ ટીંગાડી દેવી ને પછી કૃષ્ણ આપણા મનમાંથી નીકળી જાય. આ શિશુપાલ તો સૂતો છતાંય વિચાર કરતો કૃષ્ણને ક્યારે મારું, કૃષ્ણને ક્યારે આમ કરી નાખું, ક્યારે કૃષ્ણને ગાળો દેવાનો ચાન્સ મળે, ક્યારે મારી સામે આવે હું એને કહી દઉં એને કે તું કોઈ રાજા નથી, તું એક સામાન્ય બ્રજમાં રહેવા વાળો એક ગોવાળ છો, ગાયોને ચરાવવા વાળો છો. ઉગ્રસેનને મથુરાની અંદર પટાવીને તેનું સિંહાસન લઈ લીધું છે અને દ્વારકાનો રાજા થઈને બેઠો છો. જેને મળતો એને આ જ વાત કરતો, ઓલો કૃષ્ણને ઓળખો તમે? તો એ કયો? ઓલો ગોકુળમાં રહી, હા એને મહારાજ ઉગ્રસેન પાસેથી સિંહાસન પડાવી લીધું છે. એ રાજા નથી, ગાયું ચરાવવા વાળો છે. જુઓ, એક બાજુ ભગવાનની નિંદા છે અને બીજી બાજુ એ ભગવાનની લીલા કથાઓને ગાઈ રહ્યો છે. ઈ પાછો બીજા લોકોને કહેતો, તમે ઈ કૃષ્ણને ઓળખો? ઈ વૃંદાવનમાં ગાયું ચરાવતો હતો, ભરવાડ હતો, હે, અને અત્યારે રાજા થઈને બેહી ગયો છે, બોલો. અને આવી રીતે શિશુપાલનું મન એક મિનિટ ભગવાનના ચિંતનમાંથી હટતું નહોતું. પ્રતિ ક્ષણ એક જ વિચાર કે ક્યારે કૃષ્ણ મળે ને એને કહી દઉં એને, કે તારું ચરિત્ર જો. અને શિશુપાલને આટલો બધો ક્રોધ કૃષ્ણ ઉપર હતો નહીં, પહેલા હતો બહુ ઓછો, પણ જ્યારથી રૂકમણીજીનું હરણ થયું અને પછી તો શિશુપાલને થઈ ગયો, આ મારી ઘરવાળીને લઈ ગયો છે. અને ત્યારથી પાક્કો શત્રુ થઈ ગયો. બીજું બધું તો શિશુપાલને હતું કે નહીં આનામાં મિસ્ટેક છે, પણ ઈ કે, અને પછી એને એક નિંદા ઓર વધારી, બીજા લોકોને કહેતો કે તમને ખબર છે આ બીજાની સ્ત્રીઓને રહેવા દેતો નથી, ઈ કે મારા લગ્ન રૂકમણી હારે થવાના હતા અને વચ્ચે આવીને ઉઠાવી ગયો. બોલો, આ છે કૃષ્ણ. અને આવી રીતે ઈ કૃષ્ણની એક એક લીલાઓનું ચિંતન કરતો હતો અને રાત દિવસ એક ક્ષણ માટે એના મનમાંથી કૃષ્ણ હટતા નહોતા. તૈલ ધારાવત ભગવાનની યાદ એના હૃદયમાં એની સ્મૃતિમાં રહેતી. હવે વિચાર કરો કે આપણે પોતાની જાતને વૈષ્ણવ ભક્ત કહેવા વાળા, આટલું મન ભગવાનમાં રહે છે 24 કલાક. અને ઈ તેલ ધારાવત કોને કહેવાય? તેલનો ડબ્બો ક્યારેક ઊંધો એમના વાળતા નહીં, ખાલી મનમાં કલ્પના કરો કે મોંઘું છે ને. આ માતાઓને ખબર હોય કે જયારે બવણીમાં તેલ ખૂટી જાય ને તો પછી ડબ્બામાંથી બવણીમાં તેલ નાખે, રેગ્યુલર જે ઉપયોગ કરતા હોય ને એમાં, તો એ ડબ્બામાંથી જયારે ધાર કરે ને તો તેલની ધારા સીધી આવે, એમાં કોઈ તૂટક ન હોય. અને આપણે બાથરૂમમાં નાવા જાવી ને તો જોજો, નળ ચાલુ કરો, ડોલ એઠે જ લઈ લેજો, પાણીની જે ધાર પડે એમાં બિંદુ થઈ જાય, ટીપા બની જાય. તો આપણી ભક્તિ જે છે ને એ નળના પાણી જેવી છે. અને હોવી કેવી જોઈએ? તેલ ધારાવત. તેલમાં જેમ એક ત્રુટકતા નથી હોતી એમ આપણું મન નિરંતર ભગવાનમાં લાગેલું હોવું જોઈએ. આ છે ભક્તિ યોગ. તો આવી રીતે શિશુપાલનું મન ભગવાનમાં. તો પ્રભુપાદજીએ આમાંય એક સુંદર વાત લખી છે કે માની લો શત્રુતાથી જો કોઈ વ્યક્તિનું મન ભગવાનમાં આટલું રહેતું હોય તો પછી જે શુદ્ધ ભક્તિ યોગથી ભગવાનની ભક્તિમાં લાગ્યો છે એને ભગવાન શું ગતિ આપશે, વિચાર કરો. એક નિંદા કરવા વાળા વ્યક્તિની જો સાયુજ્ય મુક્તિ થતી હોય તો પછી જે લોકો ભગવાનને પ્રેમથી ભજે છે એના વિષયમાં તો કહેવું શું. અને એના વિષયમાં ઉદાહરણ આપતા કહે છે કે ભૃંગી નામની એક માખી હોય, એ માખીનું શું કામ છે જાણો છો? એ જે કીડા હોય ને, કીડા ઈયળ, એ ઈયળને પકડીને લાવે, પોતાના દરમાં બંધ કરી દે અને એ દરમાં બંદી બનાવી દે, પછી એ બહાર ફરવા વહી જાય. અને જ્યારે સાંજે પાછી આવે, ઓલો કીડો એ દરમાં બેઠો બેઠો વિચાર કરતો હોય કે હમણાં ઓલી માખી આવશે મને મારશે, હમણાં આવશે મને મારશે. અને રાત આખો દિવસ એ માખીનું ચિંતન કરતા કરતા એ કીડો જે છે એ માખ બની જાય. એને આ સત્ય ઘટના છે. ગામડામાં જે રહ્યા હોય ને એને પૂછો, જે લોકોએ જોયું હોય, માટીનું દર બનાવે દિવાલ ઉપર અને એમાં એ ઈયળને બંધ કરે, અને જ્યારે ઈયળ આવીને જોવે તો એ ઈયળ એ ભૃંગીનું ચિંતન કરતા કરતા એ પોતે ભૃંગી બની જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંસારનો એક સામાન્ય કીડો જો માખીનું ચિંતન કરતા કરતા માખ બની જતો હોય તો પછી જે વ્યક્તિ રાત દિવસ ભગવાનનું ચિંતન કરે એને સાયુજ્ય મુક્તિ કઈ મોટી વાત છે ભક્તો. નિશ્ચિત રૂપમાં એ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને એટલા માટે કહે છે, એવમ કૃષ્ણે ભગવતી માયા મનુજ ઈશ્વરે વૈરેણ પુત પાપમાનસ્ત મામ પુર અનુચિંતયા. અને આ રીતે ચિંતન કરવાથી અનેક લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. ભગવાનના ચિંતન કરવાથી ભગવાનનું વર્ણન કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય તો પછી વિચાર કરો કે નવા પાપ થવાનો પ્રશ્ન જ ક્યાં છે. કોઈ વ્યક્તિ મનમાં ભગવાનની કથાઓને સ્મરણ કરે, કથાઓને યાદ કરે, એના કરોડો જન્મના પાપ બળી નષ્ટ થઈ જાય. તો ભક્તો, આવો ચિંતન મનનશીલ ભક્ત એ નવું પાપ કઈ રીતે કરી શકે? પણ ભગવાનનો એક સ્વભાવ છે કે તમે કોઈ પણ ભાવથી, વેરથી, ભક્તિથી, ઉપર જે પાંચ વસ્તુ બતાવી, ભયથી, સ્નેહથી કે કામથી મનને ભગવાનમાં લગાડવું એ જ એકમાત્ર ઉપાય છે. તમારી અંદર ભાવ હોય તોય ભલે અને ભાવ ન હોય તોય ભલે. ઘણા લોકો કે ભક્તિ ભાવથી કરવી જોઈએ, પણ ન હોય તો આપણે ગમે એટલું કરવી પણ આનો ભાવ આવતો જ નથી, એનું શું કરવું? ન આવે તો એમ નામ ચિંતન કરો ભગવાનનું. જેવી રીતે કહે છે કે તમે અગ્નિ જોઈ છે, એ અગ્નિની નજીક તમે જાઓ પછી તમે એ અગ્નિમાં હાથ નાખો તો અગ્નિ તમને દજાડે. પાંચ વર્ષના બાળકને મોકલો કે આ અગ્નિનો સ્પર્શ કરતો, એને દજાડશે. અગ્નિને એ ખબર નથી કે આ બાળક છે એટલે એને દજાડાય નહીં, અને આ તો 60 વર્ષનો છે એટલે આને હળગાવો, આને ખબર પડે છે. એટલે અગ્નિ ક્યારેય વ્યક્તિનો ભાવ જોતી જોવે છે? નથી જોતી. એમ ભાવ ભક્તિમાં જરૂરી છે, પણ ભાવ ન હોય એનો અર્થ એ નથી કે આપણે ભજન કરાય જ નહીં. એક બહુ સુંદર ઉદાહરણ છે, સમજવા જેવું છે. 27 નક્ષત્રો છે, એમાંથી એક નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર. અને સ્વાતિ નક્ષત્રની વિશેષતા શું છે જાણો છો ભક્તો? આપણા મનમાં એવું છે કે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ થાય અને એનું એક બિંદુ, એનું એક બુંદ એ છીપમાં પડે ને એમાંથી મોતી થાય, આપણને આટલી ખબર છે. પણ એ જ સ્વાતિ નક્ષત્રનું બિંદુ જો કોઈ ગરમ લોખંડ ઉપર પડે તો શું થાય? વરાળ થઈ જાય, સ્વાહા. એ જ સ્વાતિ નક્ષત્રનું બિંદુ સાપના મુખમાં પડે તો શું થાય? એ જ સ્વાતિનું બિંદુ વિષ બની જાય, ઝેર બને છે સાપના મુખમાં. અને કમળ ઉપર પડે, કમળની પાંદડીઓ ઉપર પડે તો એ મોતી જેવું ચમકે, અને છીપલાની અંદર જેટલા એ સ્વાતિ નક્ષત્રના બુંદ પડે એ સાચા મોતી બને છે. સમજાય છે વાત? એકનું એક પાણી છે, એકનું એક બિંદુ છે, પણ અલગ અલગ જગ્યાએ પડે છે એટલા માટે એની ગતિ અલગ અલગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે, બુંદનું મહત્વ નથી, ટીપાનું મહત્વ નથી, એ ક્યાં પડે છે એ વધારે મહત્વનું છે. ઈ સ્વાતિ નક્ષત્રનું ટીપું જો લોખંડ ઉપર પડે તો વરાળ બને છે, સાપના મુખમાં વિષ બને છે, કમળ ઉપર બિંદુ બને છે અને છીપમાં મોતી બને છે. હવે કોઈ વ્યક્તિ એમ કે ના ના, આ તો બિંદુની મહત્તા છે, હકીકત આ નથી ભક્તો. મહત્તા ઈ ક્યાં પડે છે એમ જીવની શું ભાવના છે એ મહત્વનું નથી, પણ ઈ શું બોલે છે, કોના વિષયમાં બોલે છે, કોનું ચિંતન કરે છે આ મહત્વનું છે. ભાવ કોઈ મહત્તા નથી રાખતું. એમ શિશુપાલે ભગવાનની નિંદા કરી, પણ ભગવાનની નિંદા કરી એટલે બચી ગયો. માની લોકો સમાજમાં નિંદા કરે છે તો નિંદા કોની કરવી જોઈએ? માનો તમને નિંદા કરવામાં બહુ જામતું જ હોય, મજા જ આવતી હોય, તો નિંદા કરો તો ભગવાનની કરો, કારણ તરી જાશો હે ને, અને નહીતર મરી જાશો. એટલા માટે જે દુર્ગુણ છે એને તે ભગવાનની સેવામાં જોડો, ભગવાન તમારા દુર્ગુણથી પ્રસન્ન થાય છે. એવું નથી કેવલ સદગુણથી ભગવાન પ્રસન્ન થાય. કોઈ પણ વસ્તુ, શિશુપાલને નિંદા કરવી સ્વભાવ જ થઈ ગયો તો નિંદાનો તો શું કરે બિચારો? તો એને ચાલુ કરી ભગવાનની, હે ને, ગામની ન કરી. અને આપણે હલવાણા જવીને એ ગામની કરવામાં બસ આ જ અંદર છે. ગામની નિંદા ન કરો, વસ્તુ પોતાની શક્તિથી એનું કલ્યાણ કરે છે. જો સંસારમાં ઘણી વસ્તુ છે એ ભાવની અપેક્ષા રાખતું નથી, જેમ કે આ લાઈટનો તાર હે ને, આ વાયર તમારી આગળ જે પડ્યો છે એની ઉપરથી પ્લાસ્ટિક કાઢ નાખવી હે, અને પછી તમારો બહુ ભાવ હોય કે હાલો આ વાયરને પકડવી આપણે હે ને, ભાવ તમારામાં ગમે એટલો હોય પણ એને પકડાય હે? કારણ કે વસ્તુમાં શક્તિ છે ને, શક્તિ તમારા ભાવની નથી. અને માની લો હું ઘણીવાર ઉદાહરણ આપું છું કે કોઈ વ્યક્તિને બહુ ભાવ થાય હૃદયમાં કે આપણે સિંહના મોઢા ઉપર જઈને ચુંબન કરવું છે. ભાવ તો બહુ હોય કે સિંહને પકડીને ચુંબન કરવું, પણ બુદ્ધિ હોવી જોઈએ ને કે આ કરાય નહીં, નકર વેલો ખાઈ જાય. એમ ભાવ હૃદયમાં હોય કે આ લાઈટ નો તાર, આ ફોક્સ આપણે પકડવો છે, પણ પકડાય નહીં, કારણ કે ત્યાં ભાવ નો બચાવે, હે ને, ત્યાં વસ્તુ શક્તિનો પ્રભાવ રહે છે. એમ આપણી અંદર જીવનો શું ભાવ છે એ મહત્વનું નથી ભક્તો. જીવ કોના વિષયમાં બોલે છે, કોના વિષયમાં સાંભળે છે અને કોનું ચિંતન કરે છે, આ મહત્વનું છે, સમજવાની આ વસ્તુ છે. તો જેવી રીતે કહેવાનું તાત્પર્ય છે કે જીવ કોઈ પણ રીતે ભગવાન સાથે જોડાવો જોઈએ. જેમ કે ઇસ્કોનમાં ઘણા લોકો ભગવાનનો શ્રીંગાર જોઈને આવે છે, ઘણા લોકો પ્રસાદથી ખીચડી બહુ જામી જાય તો કે હાલો ને આપણે માળા કરવી, એમાં હું વાંધો, જો ખીચડી મળતી હોય તો લોકો લાગે છે એમાંથી. અને કોઈ વ્યક્તિ આવી રીતે કથાઓથી, ઘણા ભક્તો તમારી વચ્ચે બેઠા છે જે કથાથી આવ્યા છે. હવે એકવાર તમને એક પ્રસંગ સત્ય ઘટના બતાવું, વિદેશમાં બની હતી, કે કઈ રીતે લોકો ભગવાનથી આકર્ષિત થાય છે. વિદેશમાં એક ભાઈ હતો, એનો એક કૂતરો હતો અને એ કૂતરાનું નામ હતું કૃષ્ણમૂર્તિ. જો વિદેશના લોકો કૂતરાના નામે કેવા રાખે, કૃષ્ણમૂર્તિ કૂતરાનું નામ હતું. હવે એ કૂતરો ઘરેથી કંઈક ભાગી ગયો, ઘરેથી ભાગ્યો એટલે એ ભાઈ ગોતવા નીકળ્યો, કારણ કે વિદેશમાં એવો નિયમ છે કે જો તમારો કૂતરો ક્યાંય રખડતો દેખાય, એની ઉપર નંબર મારેલો હોય અને તરત તમને પોલીસ પકડી જાય. તો આ ભાઈ ગોતવા નીકળ્યો રાતનો સમય, અને કૂતરો મળે નહીં, રાતે 12 વાગી ગયા. તો જોયું કે એક બાજુ આ આપણા હરે કૃષ્ણવાળા 4-5 ભક્તો, કારણ કે હજી ઇસ્કોનની નવી નવી શરૂઆત થયેલી 1973 લગભગ, અને એ ભાઈએ એ કૂતરાને શોધતો તો એમાં આ કીર્તન સંકીર્તન વાળા ભક્તો મળ્યા એને. તો ભક્તોએ પૂછ્યું, આખું શહેર સુઈ ગયું છે અને 12 વાગે રાતે આ શું કરે છે અહીંયા, હાલો જઈને પૂછવી અને કેને થોડોક પ્રસાદ પ્રસાદ કઈક આપશું જો ભક્ત બને તો. ઓલા ભાઈએ કીધું, ઈ કે કૃષ્ણ ખોવાઈ ગયો છે, હે ને, અને બધી બાજુ બૂમ પાડતો હતો કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ. તો ભક્તોને થયું કે આ વિદેશમાં આપણી સિવાય કોઈ પ્રચાર કરવા વાળું છે નહીં, આ નવો કૃષ્ણનો ભક્ત ક્યાંથી આવ્યો, અને પકડ્યો એને અને કીધું કે આ તમને, તમે કૃષ્ણને જાણો છો, કે હા. ભક્તો તો ઓર આનંદમાં આવી ગયા. આપણે થાય ને નવા નવા ઇસ્કોનમાં આપણે લાગ્યા હોય, પછી માર્કેટમાં જઈને કોઈ તિલક વાળો બીજો હામે મળે તો કેવો આનંદ થાય છે હૃદયમાં. આ અનુભવ કર્યો છે તમે, હે ને, શરૂઆતના દિવસો યાદ કરો આપણા તિલક વાળા, હે ને, કે જયારે સુરતમાં બહુ ભક્તો નહોતા અને ત્યારે માની લો વેડ રોડ ઉપર એકાદ ભક્ત સામે મળે ને તેમ થાય, અરે આ તો ઇસ્કોનનો ભક્ત છે, હે ને, આનંદ થતો હૃદયમાં. તો આ લોકો નહીં થયું કે નહીં કૃષ્ણ બોલવા વાળો વ્યક્તિ આપણને મળ્યો છે. તો એણે પૂછ્યું કે તમે કૃષ્ણને જોયો છે, તો ભક્તો કે હા રોજ જોવીશ. આ ભગવાન કૃષ્ણની વાત કરે, ઓલો કુતરા કૃષ્ણની વાત કરે, હે ને. તો ભક્તોને પૂછ્યું કે તમે કૃષ્ણને જોયો છે, તો કે હા જોયો છે. ઈ કે ક્યાં છે, ઈ કે અમારા મંદિરમાં. અચ્છા, ભાગીને તમારા મંદિરમાં આવી ગયો છે, હાલો એને વાનમાં બેહાર્યા અરે અને લાવ્યા. અને પછી કીધું, ઈ કે ક્યાં છે કૃષ્ણ, તો કે અત્યારે સુઈ જાઓ, એ અમે તમને હવારે બતાવશું, કારણ કે અત્યારે તો બહુ ટાઈમ થઈ ગયો ને, રાતે તો ભગવાનનું અલ્ટર ખોલાય નહીં, હે. તો ઈ કે બહુ સમય થઈ ગયો છે, અત્યારે સુઈ જાઓ, સવારે તમને. અને મંગળા આરતીમાં જગાડ્યા અને કીધું, આર્યા કૃષ્ણ. એટલે જોયા, એટલે પહેલા તો મનમાં વિચાર થયો, હું આ કૃષ્ણની વાત નથી કરતો, મારો કૂતરો છે એનું નામ કૃષ્ણ છે, એ ખોવાઈ ગયો છે, એને શોધવા નીકળ્યો. અને કાંઈ વાંધો નહીં, ભલે કૂતરાને શોધવા, અને પણ એ કૃષ્ણને જોતા એટલું આકર્ષણ થયું એને ભક્તો, એ વ્યક્તિ આજે એ મંદિરના પ્રેસિડેન્ટ છે, હે ને, ફોરેનમાં. જો કેવલ ઇસ્કોનના શ્રીંગાર, કૃષ્ણના શ્રીંગારને જોઈ અને એ વ્યક્તિ ભક્ત બની ગયા. અને આપણે ફોરેન જવાની જરૂર નથી, કારણ કે પાસપોર્ટ ન હોય તકલીફ થશે. અહીંયા જ બોમ્બે તમે જુહુ મંદિર જોયું હશે, એ જુહુ મંદિરમાં એ ભક્ત આજે છે, એનું નામ છે હરિદાસ પ્રભુ. એ હરિદાસ પ્રભુ જયારે શરૂમાં ઇસ્કોનમાં આવ્યા હતા અને પ્રભુપાદજીના પ્રવચનમાં આવીને પહેલા જ બેહે, એક દિવસ પ્રભુપાદજીએ પૂછ્યું, એ કે તું રોજ અહીંયા આવે શું કામ આવે છે. પણ પ્રભુપાદજીની સામે ખોટું ન બોલીએ, ક્યાં એને કીધું, પ્રભુપાદજી તમારા હાથમાં જે આ સોનાની ઘડિયાળ તમે પહેરી છે ને, એ ઘડિયાળ મારે, હું ઘડિયાળ ચોરવા માટે આવું છું અહીંયા રોજ. પ્રભુપાદજીએ કાઢીને આપી દીધી, આલે ચોરવાની જરૂર નથી, ઉપાડ, હરે કૃષ્ણ જય. અને એ વ્યક્તિ આજે આઈટીવી ના ચેરમેન છે, જુહુની અંદર આજે છે હરિદાસ પ્રભુ. કેવળ પ્રભુપાદજીને જોયા અને જોવા માત્રથી ભક્ત. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ઇસ્કોનમાં ઘણા લોકો આવ્યા એન કેન પ્રકારે, કોઈક સમોસા ખાવા, કોઈ ખીચડી ખાવા, હે, પણ બધા લોકો અંતે ભક્ત બન્યા છે. એટલા માટે કોઈ પણ રીતે ભગવાનની પાસે જવાથી ભક્ત બનાય છે. કહે છે, કામાદ દ્વેષાદ ભયાદ સ્નેહાદ તથા ભક્તેશ્વરે મનઃ આવેશ્ય તદ અઘમ હિત્વા બહવસ તદ ગતિમ ગતાહ. કોઈ પણ રીતે મન જો ભગવાનમાં લાગે, કામથી, દ્વેષથી, સ્નેહથી અને ભક્તિથી, તો ભગવાન પ્રાપ્ત થાય છે. કોઈ ઉદાહરણ, ત્યારે નારદ મુનિ કહે છે, ગોપ્ય કામાત, ગોપીઓએ, બ્રજ વૃંદાવનની અભણ ગોપીઓએ પોતાની કામનાઓથી ભગવાનને પ્રસન્ન કર્યા. ભયાત, ભયથી કંસે કૃષ્ણની પ્રાપ્તિ કરી, અને કંસને તો કૃષ્ણનો એવો ભય હતો કે પ્રસાદ લેવા બેહે તો રોટલીમાં કૃષ્ણ દેખાય, સુવે તો પલંગમાં કૃષ્ણ દેખાય, ઉભો રહે તો દિવાલમાં કૃષ્ણ દેખાય, અને બધી બાજુ એટલો ભય હતો કૃષ્ણનો કે એને એક એક ક્ષણ માટે તે કૃષ્ણની વિસ્મૃતિ નહોતી થતી. અને એટલા માટે કંસે ભયથી પ્રાપ્ત કર્યા, શિશુપાલ જેવા રાજાઓએ દ્વેષથી ભગવાનને પ્રાપ્ત કર્યા, અને યાદવો, વૃષ્ણિવંશીઓ જે હતા એમણે સ્નેહથી. અને નારદ મુનિ કહે છે, હે યુધિષ્ઠિર મહારાજ, તમે પાંચેય પાંડવોએ ભગવાનને સ્નેહથી પ્રાપ્ત કર્યા છે, સંબંધથી યાદવોએ કર્યા છે, અને ભક્તિથી અમારી જેવા ભક્તોએ. તો યુધિષ્ઠિર મહારાજ કે, જો આ રીતે ભગવાન મળતા હોય તો વેનઈ તે નિંદા કરતો હતો તો વેનને શા માટે નરકમાં નાખવામાં આવ્યો? એનું કારણ બતાવતા નારદ મુનિ કહે છે કે વેનને એટલા માટે નરકમાં નાખવામાં આવ્યો કારણ કે વેન ભગવાનની નિંદા કરતો હતો, પણ આ પાંચમાંથી એકઈ રીતે ભગવાનનું ચિંતન કરતો નહોતો. ભક્તો ભક્તિ કરો, પણ એ ભક્તિમાં જો ચિંતન નહીં હોય તો એ ભક્તિ અપરાધ બને છે. એટલા માટે શ્રવણ કરો, કીર્તન કરો, પણ ભગવાનનું ચિંતન બહુ જરૂરી છે. જો વેન નિંદા કરતો હતો પણ ચિંતનનો અભાવ, એટલા માટે ભગવાન ન મળ્યા. શિશુપાલ નિંદા કરતો હતો પણ ચિંતન કરતો હતો, ભગવાન મળી ગયા. એટલા માટે નારદ મુનિ આગળ કીધું કે, હે પાંડવ શ્રેષ્ઠ, હે યુધિષ્ઠિર મહારાજ, તમારી માસીના બે પુત્ર, આ શિશુપાળ જે છે યુધિષ્ઠિરનો માસ્યાય ભાઈ થાય, તમારી માસીના જે બે પુત્રો છે શિશુપાળ અને દંતવક્ર, એ પહેલા ભગવાનના પાર્ષદ હતા, પણ બ્રાહ્મણોનો શ્રાપ મળ્યો અને વૈકુંઠ લોકથી એ આ ભૌતિક જગતમાં આવ્યા, અને આ વાત કરી અને તરત જ યુધિષ્ઠિર વાચ, કિદ્રશકસ્ય વા શાપો હરિદાસાભિમર્શન અશ્રદ્ધેય ઇવા ભાતિ હરે કાંતિનામ ભવઃ. બહુ સુંદર પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે કર્યો, કેવું બાર્યો, હજી માંડ માંડ મગજમાં વાત બેઠી હતી કે ભગવાનની નિંદા કરવાથી તે સાયુજ્ય મુક્તિ મળે છે, એમાં તેમાં નવું ક્યાંથી લાવ્યા? કે ઓલા બે એ શિશુપાલ અને દંતવક્ર ભગવાનના પાર્ષદ હતા, વૈકુંઠમાં રહેતા હતા, અને ન્યાથી એનું પતન થયું, ન્યાથી એ ભૌતિક જગતમાં આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજ કે, કસ્ય વા શાપો, કયો શ્રાપ એવો હતો જે ભગવાનના ધામમાં લાગી ગયો? અને લાગ્યો તો ઠીક છે, પણ એ શ્રાપ કોણે આપ્યો હતો? કયા એવા વ્યક્તિઓ હતા કે જેનો શ્રાપ ભગવાનના ધામમાં ચાલે છે? અને હરિદાસાભિમર્શનમ, અને એ કેવો શ્રાપ હતો કે જેનાથી ભગવાનના નિત્ય પાર્ષદ નહીં તે ભગવાનનું ધામ છોડી અને આ સંસારમાં આવવું પડ્યું? સાર એ છે કે ભગવાનના ધામમાં ગયેલો વ્યક્તિ આ સંસારમાં ક્યારેય પાછો આવતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, ન સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. એક વખત આ સંસારમાંથી ભક્તિ કરી અને કોઈ મારા ધામમાં પ્રવેશ કરે એ જીવ ફરી પાછો ક્યારેય આ સંસારમાં આવતો નથી. તો આ બે કેમ આવ્યા? પ્રશ્ન એ છે, આ બે કેમ આવ્યા? શિલ પ્રભુપાદજી લખે છે કે ધામમાં ગયા પછી કોઈ પાછું નથી આવતું. આ પહેલી છેલ્લી એક જ ઘટના છે કે આ બે આવ્યા હતા. આખું ભાગવત જોઈ લો, બધા વેદ જોઈ લો, ક્યારેય કોઈ જીવ વૈકુંઠમાંથી ક્યારેય આવતો નથી. પણ આ એક એવી ઘટના છે કે જે ભગવાનની ઈચ્છાથી થઈ હતી, એનું પતન નથી થયું. જેમ આ જગતની અંદર જીવ પતન પામે છે એમ આ બેનું પતન નહોતું થયું, ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. કારણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે વૈકુંઠમાં રહેવા વાળા જે જીવ છે એનું શરીર પૂર્ણ રીતે આધ્યાત્મિક હોય છે. ભૌતિક શરીર આર્યને કાંઈ લેવા દેવા નથી, ઇન્દ્રિયોને પ્રાણ આર્યને કાંઈ લેવા દેવા નથી, અને છતાં એને શ્રાપ કેમ મળ્યો તમે એ સંભળાવો. ત્યારે નારદ મુનિ કહે છે કે એકવાર બ્રહ્માજીના ચાર પુત્ર જેના નામ છે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, ત્રણેય લોકનું વિચરણ કરતા હતા અને ફરતા ફરતા ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી વૈકુંઠ લોકની અંદર ગયા. વૈકુંઠ લોકની અંદર ગયા કે ચાલો જૈન ભગવાનના દર્શન કરશું. પાંચ પાંચ વર્ષની ઉંમર હતી અને ઈ જય અને વિજય એ દ્વાર ઉપર ઉભા હતા અને જોયું કે પાંચ વર્ષના બાળકો ભગવાનના ધામમાં પ્રવેશ કરી રહ્યા છે, પણ આ ભગવાનની ઊંઘમાં ડિસ્ટર્બ કરશે, કપડાં પહેરવાનું ભાન નથી, પાંચ પાંચ વર્ષના છે ને ભગવાનને મળવા જઈ રહ્યા છે, અને અટકાવ્યા એને કે તમે અંદર નહીં જઈ શકો. એ પાંચેય વ્યક્તિ ભલે લાગે છે પાંચ પાંચ વર્ષના, પણ એ પૂર્વજોના એ પૂર્વજ છે. એટલે મનમાં ક્રોધ આવ્યો એને, અને ક્રોધ આવતાની સાથે શ્રાપ આપી દીધો કે ભગવાનના ધામમાં રહેવા છતાં રજોગુણ અને તમોગુણ જેવી વાત કરો છો, રજોગુણી અને તમોગુણી લોકોની જેમ તમે અમને પ્રવેશ કરવા નથી દેતા, ભગવાનના દર્શનમાં બાધા કરો છો, જાઓ અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે અસુરો જેવું વર્તન કરવાના કારણે તમે અસુર થઈ જાઓ, રાક્ષસ યોનિમાં તમારો જન્મ થાય. શ્રાપ જયારે મળ્યો ત્યારે બે દ્વારપાળોએ સનતકુમારોની આગળ ક્ષમા યાચના કરી અને તરત જ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. અને ભગવાન પ્રગટ થયા ત્યારે ક્ષમા યાચના કરી એમના ચરણોમાં, ત્યારે ભગવાને કીધું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાનના ધામમાં ક્યારેય આવા વિકાર થાય નહીં. તમારી અંદર આ ક્રોધ આવ્યો છે, તમે આને અટકાવ્યા છે અને આને શ્રાપ આપ્યો છે, ભગવાન કહે છે એ મારી જ ઈચ્છા હતી, કારણ કે મારે વીર રસનું આસ્વાદન કરવું હતું. એટલા માટે મેં વિચાર કર્યો કે કયો વ્યક્તિ એવો છે જે મારી સાથે લડે, યુદ્ધ કરે. આખા સંસારની અંદર જોયું કોઈ જીવ મારી સાથે લડવા સક્ષમ નથી. તો ભગવાન કે મેં વિચાર કર્યો કે કેમ નહીં આપણા ઘરના જ પાર્ષદોને લઈ, અને એટલા માટે તમારે જવાનું છે, પણ તમારા બેનો ઉદ્ધાર થશે ત્રણ જન્મ પછી, ત્રણ જન્મ લાગશે, અને ત્રીજા જન્મે તમારો ઉદ્ધાર થશે, અને ત્રણેય જન્મની અંદર તમારો ઉદ્ધાર કરવા માટે ભગવાન કહે છે હું સાક્ષાત પ્રગટ થઈશ. તો ભગવાનના એ શ્રાપને આશીર્વાદ સમજી અને જય અને વિજય અહીંયા આવ્યા. એ જય અને વિજય સૌથી પહેલા એના અવતારોની વાત કરતા કહે છે કે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા, દીતિ અને કશ્યપથી એમનો જન્મ થયો, યજ્ઞવરાહના રૂપમાં ભગવાને હિરણાક્ષનો વધ કર્યો અને નરસિંહદેવના રૂપમાં એમણે હિરણ્યકશિપુનો વધ કર્યો. ત્યાર પછી એ રાવણ અને કુંભકર્ણના રૂપમાં પ્રગટ થયા. વિશ્રુવા અને કેશિની આ રાવણના માતા પિતાનું નામ છે. એ વિશ્રુવા અને કેશિનીથી રાવણ અને કુંભકર્ણ થયા, ભગવાન રામે એનો વધ કર્યો. તો યુધિષ્ઠિર મહારાજે કીધું એક કામ કરો, રામાયણ સંભળાવો, કારણ કે હવે રામનવમી આવે છે. તો યુધિષ્ઠિર મહારાજ કે એક કામ કરો, રામાયણ સંભળાવો. ત્યારે નારદ મુનિએ કીધું કે નહીં, આ રામાયણ જે છે એ તમારે ભવિષ્યમાં ઇન ફ્યુચર માર્કંડેય ઋષિના મુખેથી સાંભળવાનું છે. યુધિષ્ઠિર મહારાજ કે કેમ? એટલે પ્રશ્ન એમણે ન કર્યો, પણ આગળ જતા રામાયણની કથા માર્કંડેય મુનિએ સંભળાવી હતી. કોને? યુધિષ્ઠિર મહારાજને. ઘટના હું તમને સંક્ષિપ્તમાં બતાવું. બન્યું તું એવું કે માર્કંડેય ઋષિ તપસ્યા કરતા હતા એ જ જગ્યામાં યુધિષ્ઠિર મહારાજ વનવાસમાં રહેતા હતા. એક દિવસ જયદ્રથ જે છે એ વનની અંદર આવ્યો અને દ્રૌપદીનું હરણ કરી ગયો સવારથી સાંજ સુધી. તો દ્રૌપદીનું જ્યારે હરણ થયું તો યુધિષ્ઠિર મહારાજ બહુ દુઃખી થઈ ગયા અને એ બધાને કહેવા માંડ્યા. એકલા એકલા બોલતા હતા જંગલમાં આટા મારતા હતા કે સંસારમાં મારી જેટલું દુઃખ કોઈને નહીં હોય. સૌથી પહેલા તો જન્મતાની સાથે અમારા પિતા મરી ગયા, માંડ માંડ થોડું રાજ્ય મળ્યું હતું જુગારમાં એ રાજ્ય હારી ગયા, પત્નીને હારી ગયા અને હવે આ વનવાસ ભોગવી રહ્યા છીએ, પણ હજી ભગવાને અમારા નસીબમાં સુખ નથી લખ્યું. કેટલું કષ્ટ લખ્યું છે કે અમારી પત્નીનું હરણ થઈ ગયું. આવું પત્ની ગઈ હતી કેટલો ટાઈમ, સવારથી સાંજ સુધી, સાંજે જયદ્રથ પાછી મૂકી ગયો, મૂકી ગયો એટલે આવડા લઈ આવ્યા હતા, પણ આટલું એવું દુઃખ. અને આ વિલાપ માર્કંડેય ઋષિએ સાંભળ્યો, કોણ બોલે છે મને દુઃખ છે દુઃખ છે. જોયું યુધિષ્ઠિર મહારાજ અહીંયા આવો આશ્રમમાં આવો અંદર અને બેહાર્યા. એ કે હું ક્યારના બોલો છો, મને દુઃખ છે ને મને આમ થઈ ગયું. યુધિષ્ઠિર મહારાજ તમારું દુઃખ તલભાર નથી. આવો સૂર્યવંશના રાજાઓના જીવનમાં શું દુઃખ છે એ હું સંભળાવું તમને. અને એક પછી એક રાજા નળ અને દમયંતીની કથા અને સૂર્યવંશના 61 રાજાઓની કથા ભગવાન રામના અવતાર સુધી સંભળાવી અને પછી યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, બોલો હવે કેવું લાગે છે આપણું દુઃખ, હે ક્યારના કયો છો હું દુઃખી છું હું દુઃખી છું. ભગવાન હોવા છતાં એની પત્નીને એક અસુર હરણ કરી ગયો અને તમારે દ્રૌપદી સવારથી સાંજ સુધી ગઈ ત્યાં બસ હું દુઃખી થઈ ગયો. ઘડીકમાં પ્રસંગ બનવાનો બાકી હતો. એટલા માટે નારદજી કહે છે કે રામાયણની કથા જે છે એ તમને માર્કંડેય ઋષિ સંભળાવશે. અને આગળ એ જય અને વિજયના ત્રીજા અવતારનું વર્ણન કરતા કહે છે કે ત્રીજા અવતારમાં એ બે ભાઈ શિશુપાલ અને દંતવક્ર થયા. શિશુપાલનો વધ તો તમે નજરે જોયો છે અને દંતવક્ર ભગવાન શ્રી કૃષ્ણએ જેટલા અસુરોને માર્યા એમાં છેલ્લો હતો આ દંતવક્ર. અને દંતવક્રને માર્યો પછી ભગવાને કોઈને નથી માર્યો, એક લાફો નથી માર્યો કોઈ છેલ્લો અસુરાને. અને આવી રીતે એ બેના ત્રણ જન્મ થયા. પણ કહે છે કે ભગવાન અને ભગવાન વિષ્ણુના બે પાર્ષદ જય અને વિજય દીર્ઘ કાળ સુધી શત્રુ રહ્યા અને જ્યારે એના પાપ નષ્ટ થયા ત્યારે ભગવાનનો સંગ થવાના કારણે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ. તો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તમે કીધું કે હિરણ્યકશિપુનો પ્રહલાદ નામનો એક પુત્ર હતો અને વિદ્વેષો દૈતે પુત્રે કથમ આસીન મહાત્મની. હે નારદ મુનિ, તમે એ કહો કે હિરણ્યકશિપુ અને એનો જે પ્રિય પુત્ર પ્રહલાદ હતો એ બેની વચ્ચે શત્રુતા કેમ હતી, હેને બાપ દીકરાની વચ્ચે કેમ મેળ નહોતો, અને પ્રહલાદ મહારાજ કઈ રીતે ભગવાનના આટલા મોટા ભક્ત બન્યા, કૃપા કરીને મને એ બતાવો. કારણ કે નારદ મુનિએ જ્યારે આ ત્રણેય અવતારોનું વર્ણન કર્યું ત્યારે એણે કીધું હતું કે હિરણ્યકશિપુને ભગવાને જ્યારે માર્યો તો એના પુત્રના કારણે માર્યો, કારણ કે એનો પુત્ર ભક્ત હતો મહાન ભક્ત અને હિરણ્યકશિપુ ભક્ત નહોતો, પિતા પુત્રને બનતું નહોતું અને દ્વેષના કારણે એને મારવા માટે ભગવાન નરસિંહદેવના રૂપમાં પ્રગટ થયા. પણ સમજવાનો વિષય એ છે ભક્તો કે પ્રહલાદ મહારાજ સાથે હિરણ્યકશિપુનું જે વેર થયું એ વેર ભગવાનના દ્વેષના કારણે થયું છે. જો હિરણ્યકશિપુને પ્રહલાદ હારે કોઈ વેર નહોતું, પણ વેર વિષ્ણુ હારે હતું, પણ પ્રહલાદ જે છે એ વિષ્ણુના ભક્ત હતા એટલા માટે એ ભગવત દ્વેષ જે હતો એ પુત્રના દ્વેષનું કારણ બની ગયો. તો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે હે નારદજી, તો એ બતાવો કે ભગવાન સાથે એને વેર કેમ થયું, એને વિષ્ણુ સાથે કેમ વેર થઈ ગયું. ત્યારે નારદ મુનિ કહે છે કે ભ્રાતર એવ વિનિહતે હરિણા ક્રોધ મૂર્તિના હિરણ્યકશિપુ રાજન પર્યતપ્ય દૃશાસુચા. નારદ મુનિએ કીધું કે હે રાજા યુધિષ્ઠિર, જ્યારે ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કરી અને હિરણાક્ષનો વધ કર્યો એને મારી નાખ્યો, તો હિરણાક્ષ નો ભાઈ હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થયો અને વિલાપ કરવા લાગ્યો. જુઓ, ભગવાન સાથે દ્વેષ થવાનું કારણ શું હતું? તો નારદ મુનિ કહે છે કે એનો જે ભાઈ હતો હિરણાક્ષ, એને વિષ્ણુએ માર્યો હતો. ઈ પણ ઈ વાત કોઈ નથી જોતા કે એનો ભાઈ કેવો હતો. માર્યો તો ભલે માર્યો, પણ શું કામ માર્યો ઈ બધી વાત જવા દો. હિરણ્યકશિપુને દુઃખ એ હતું કે મારા ભાઈને માર્યો કેમ. અને એટલા માટે નારદ મુનિ કહી રહ્યા છે કે પોતાના ભાઈના મૃત્યુથી હિરણ્યકશિપુ એટલો દુઃખી હતો, એટલો દુઃખી હતો કે એ હિરણ્યકશિપુએ એક બહુ મોટી સભા બોલાવી. બધા અસુરોને નિમંત્રણ આપ્યું કે તમે આ સભામાં આવો. અને સભાનું વર્ણન કરતા કહે છે, આહ ચેદમ ઋષાપૂર્ણ સંદષ્ટ દશ નચ્છદઃ. હિરણ્યકશિપુનો એ વખતે દેખાવ કેવો હતો એનું વર્ણન કરતા કહે છે કે જે સભા બોલાવી એમાં એણે ભાષણ પ્રવચન ચાલુ કર્યું. કયું પ્રવચન? બિલકુલ ભગવાનથી વિરુદ્ધ. અને એ પ્રવચન કરતા કરતા એટલો ક્રોધમાં હતો કે ક્રોધથી એણે પોતાના હોઠને દબાવી રાખ્યો હતો. તમે જુઓ, બે વ્યક્તિઓ જયારે લડાઈ કરે હે ને, પછી ઓલા આમ બહુ ક્રોધમાં તો આમ હોઠ ભીડી જાય છે કે નહીં? જોયું છે તમે? આવું જોયું તો હોય ના કેમ પાડો છો? એમ કારણ કે અત્યાર સુધી ઈદ તો કર્યું છે, હરે કૃષ્ણ ન જપતા પેલા. હે તો એકદમ એ હોઠ ભીડી અને દાંતથી એ હોઠને દબાવી અને એ બોલી રહ્યો હતો. અને ત્યારે એની આંખ કેવી હતી? કોપો જ્વલત ભયામ ચક્ષુ. એની આંખ, એ ક્રોધ એટલો ક્રોધ હતો કે ક્રોધના કારણે આંખ લાલ થઈ ગઈ અને એ આંખમાંથી ધુમાડો નીકળતો હતો. બોલો, સાંભળ્યું છે ક્યારે? વ્યક્તિ ગમે એટલો ક્રોધિત થાય પણ આંખમાંથી કોઈથી ધુમાડો નીકળે? અને ધુમાડો એટલું નહીં, આગ નીકળતી હતી, અગ્નિ નીકળી રહી હતી. અને એ ધુમાડાથી શું થયું? તો કે છે, નિરીક્ષ ધૂમ્ર અંબરમ, આખું આકાશ એ ધુમાડાથી છવાઈ ગયું. બોલો, કેટલો ધુમાડો નીકળ્યો છે! ધુમાડો અને અગ્નિ બે. અને આકાશ બાજુ જોતા જોતા એ બોલવા માંડ્યો. એક પ્રશ્ન થાય કે એને બોલવું તું, પ્રવચન કરવું હોય તો આમ સીધું કરવું જોઈએ ને? હું અહીં બેઠો છું, હું આમ ઉપર જોઈને પ્રવચન કરું તો કેવું લાગે તમને? એમ કે આ પ્રભુજી ગાંડા થઈ ગયા છે, હું આમ ઉપર જોઈને કેમ બોલે? તો હિરણ્યકશિપુ જે છે એ ઉપર જોઈને પ્રવચન કરતો હતો. આચાર્ય બહુ સુંદર વાત લખે છે, કારણ કે હિરણ્યકશિપુ એવું માનતો હતો કે વિષ્ણુ જે છે ને એ ઉપર રહેશે. અને આપણે બધા એવું જ માનવી છે ને? તમને કોઈ પૂછે ભગવાન ક્યાં છે? ઉપર. એમ કોઈ આપણું ખરાબ કરે તો શું કે? એ તો ઉપર વાળો બધું જોવે જ. એમ ઉપર વાળો એટલે આપણો એવો વિશ્વાસ છે કે વિષ્ણુ જે છે ને એ ઉપર રહે છે. તો હિરણ્યકશિપુનો એ જ વિશ્વાસ હતો કે આ વિષ્ણુ જે છે એ ઉપર રહે છે, એટલે આકાશ તરફ દ્રષ્ટિ કરીને બોલતો હતો કે એ વિષ્ણુ નહીં હમળાય એનું પ્રવચન. એમ પણ જુઓ કેટલી મૂર્ખતા છે, એને એટલી બુદ્ધિ ન આલી કે વિષ્ણુ ને પ્રવચન સંભળાવવું હોય તો એ હૃદયમાં છે, આઘા ક્યાં છે? પરમાત્માના રૂપે હૃદયમાં છે. પણ ખેર, આ જગતની મૂર્ખતા છે કે લોકો ભગવાનને આયા ત્યાં શોધતા ફરે છે. પણ જો કેટલી અદભુત રચના છે ભગવાનની, ભગવાન છે હૃદયમાં. ઘણા લોકો એવું માને છે કે ભગવાન પરમાત્માના રૂપમાં હૃદયમાં છે. ઘણા લોકો માને છે ભગવાન આ કણે કણમાં છે, બધી જગ્યાએ છે. ભગવાન અંદરે છે, બારે છે, પણ આશ્ચર્યની વાત એ છે દેખાતા ક્યાંય નથી. હા, બધા માને છે અહીંયા છે ત્યાં છે, એને જતો જતો જામી તતો નરસિંહ. હા, એમ નરસિંહદેવ ક્યાં છે? યતો યતો આમી, જ્યાં જ્યાં તમે જોવો ત્યાં નરસિંહદેવ છે. બહિર નરસિંહ હા હૃદય નરસિંહ, ઈ નરસિંહદેવ બારે છે બધે. હેને જાણીએ છીએ ને ક્યાંથી આવ્યા હતા નરસિંહદેવ? થાંભલામાંથી. કણે કણમાં ભગવાન છે અને હૃદયે નરસિંહ, હૃદયમાં છે. પણ આશ્ચર્યની વાત છે દેખાતા નથી, અંદર બહાર હોવા છતાં. પણ લોકો માને છે એ ઉપર છે, એટલે ધામમાં બેઠા છે. તો આ માન્યતા સારી છે, ભગવાન ઉપર ઉપરે રહે છે. પણ એ માનવું એ ખોટું છે કે ભગવાનનું ધામ ઉપર જ છે. હવે બધી બહુ બીજો વિષય હાલશે, આવો આપણી કથામાં. તો એ હિરણ્યકશિપુને થયું કે ઉપર ભગવાન છે, કરાળ દાંત, વિકરાળ દ્રષ્ટિ, અને એવી રીતે એ ઉપર જોઈ રહ્યો હતો કે જેટલા જેટલા અસુરો એ સભામાં હતા એ હિરણ્યકશિપુને નહોતા જોઈ શકતા. એટલો ક્રોધ, એટલો આવેશ, આંખમાંથી અગ્નિવની વર્ષા, અને મોઢું વાંકું કરી હાથમાં ત્રિશુળ રાખ્યું હતું અને કહેતો હતો આ જ ત્રિશુળથી વિષ્ણુને મારવાનો છે. જાણે એ ઓલો બીજા કોઈક ચીલા ચાલુ માણસને મારવાનો હોય એમ. અને એવું પ્રવચન કરી રહ્યો હતો કેમ થાય કે હાલો હમણાં જ તે વિષ્ણુને મારી નાખશે, હે ને, હાથમાં ત્રિશુળ બતાવતો હતો વારંવાર, આનાથી જ હું વિષ્ણુને મારવાનો છું. અને શરૂઆત કરી, ભૌ ભૌ દાનવ, હે દાનવો, દૈત્યા, હે દૈત્યો, સાંભળો મને, હે ને, એ વાતું કરતા હશે કથામાં, જેમ આપણે અહીં હોય ને, અમુક હોઈ ગયા હોય, અમુક વાતું કરતા હોય, હે, તો એને કીધું ભૌ ભૌ દાનવો, સાંભળો સાંભળો, હું જે કહી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. દાનવ દૈત્યા, દાનવ કહેવાનો અર્થ એ છે ભક્તો, આપણને તેમ જ હોય ને, દાનવ ને અસુર ને યક્ષ આ બધું એક જ છે, નહીં. કશ્યપજીની અનેક પત્નીઓ હતી, એમાં દનુ, દનુથી જે પુત્ર ઉત્પન્ન થયા એ દાનવો થયા, દીતીથી જે થયા એ અસુરો થયા, અને દીતીના પુત્રોને દૈત્ય પણ કહેવામાં આવે છે, દૈત્ય. તો એણે કીધું કે હે દનુના પુત્રો, હે દીતીના પુત્રો, તમે બધા સાંભળો, કારણ કે હિરણ્યકશિપુને એક કરવા હતા બધાને. એટલે પેલા વંશનું સન્માન કર્યું, પેલા જાતિવાચક નામ આપ્યા. આ દૈત્ય અને દાનવ જે છે એ જાતિમાં અપાયેલું એક નામ છે. જેમ કે આપણે બધા, આપણી સરનેમ અલગ હોય પણ કહેવાય બધા પટેલ, હે ને, એમ ધનુના પુત્ર હતા, નામ અલગ હતા, પણ એક જાતિમાં એ દાનવો કહેવાતા હતા, બીજી જાતિમાં દૈત્યો હતા. હવે વ્યક્તિવાચક નામ લે છે, દ્વિમૂર્ધ, જેને જેને બે માથા હોય ઈ સાંભળો, કારણ કે અમુક અસુરો એવા હતા એને બે માથા હતા. અને પછી કે ત્રિઅક્ષ, જેને ત્રણે આંખ્યું હોય ઈ સાંભળો. એમ જો કેવા કેવા સ્વરૂપ હતા હિરણ્યકશિપુની સભામાં, બે મોઢ, બે માથા વાળા સાંભળો, ત્રણ આંખ વાળા સાંભળો. શંબર, શંબર નામનો વ્યક્તિ હતો, એને કે તું સાંભળ. શતવાહો, એટલે જેને સો ભુજાઓ હતી, શત માને સો અને બાહુ એટલે ભુજાઓ, સો હાથ વાળા હતા એ સાંભળો. હયગ્રીવ, શરીર મનુષ્યનું અને માથું ઘોડાનું એ સાંભળો. નમુચે, નમુચી નામનો એક અસુર હતો, બહુ પ્રભાવશાળી હતો. અને આ નમુચી ક્યાં મરાણો તો એ જાણો છો તમે? સમુદ્ર મંથન થયા પછી જે દેવાસુર સંગ્રામ થયો એમાં ઇન્દ્રના હાથે આ નમુચીની હત્યા થઈ હતી. ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો, એ વજ્ર પાછું આવ્યું, ન માર્યો નમુચીને. ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરી ઇન્દ્રએ કે આ નમુચી વજ્રથી મરતો નથી તો આ કઈ રીતે મરશે? પણ નમુચીને વરદાન હતું કે એ સૂકાથી અને કોરાથી નહીં મરે. માની લો તમે કોઈ સૂકી વસ્તુ મારો તોય નહીં મરે, અને કોઈ કોરી વસ્તુ ભીની વસ્તુ મારો તોય નહીં મરે. કોરું ન હોવું જોઈએ, ભીનું ન હોવું જોઈએ એવી વસ્તુ લઈને આવો તો આ નમુચીનો વધ થાય. અને એ સમયે સમુદ્રના જે ફીણ હતા, ઇન્દ્ર એ ક્ષીર સમુદ્રના ફીણ લઈ અને ફીણ જેવા એને માર્યા અને નમુચીની હત્યા થઈ ગઈ, એનો વધ થયો. કારણ કે ફીણ જે છે ને એ સુકાઈ ન કહેવાય અને ભીનાઈ ન કહેવાય, જે ફીણ હોય છે સમુદ્રમાં, અને એ ફીણથી એની હત્યા કરવામાં આવી. તો એ નમુચીને કીધું તું સાંભળ, ત્યારે એ જીવતો હતો, કારણ કે વધ તો આઠમા સ્કંદમાં થવાનો છે, આ સાતમો સ્કંદ ચાલી રહ્યો છે. પાક, ઇલ્લવ, વિપ્રચિત્તે, મમ વચઃ, તમે બધા મારા વચન સાંભળો, અને હું જે તમને કહી રહ્યો છું એ કે છે મા ચિરમ, મોડું કર્યા વગર હું જે કહું છું એ કરો. શું કરવાનું છે? તો કે છે સપત્નેર ધારતી તઃ શુદ્રે, ભ્રાતા મે દહી તઃ સુયત, પાર્ષણી ગ્રાહેણ હરિણા, સમે નાપ્યુત ધાવને. તમે જાણો છો કે મારા ભાઈની હત્યા થઈ છે, તો અસુરોએ કીધું બરાબર છે, તો શું કરશું? તો કે મારા ભાઈને વિષ્ણુએ માર્યો છે, અને હકીકત તમને કહું છું, વિષ્ણુએ માર્યો નથી, ઈ વિષ્ણુ દ્વારા મરાવી નાખવામાં આવ્યો છે. વિષ્ણુને મારા ભાઈયારે કોઈ વેર નહોતું, પણ દેવતાઓએ મળી અને વિષ્ણુ પાસે આની હત્યા કરાવી છે, પણ આ વિષ્ણુને એટલી બુદ્ધિ નથી, એ દેવતાના પક્ષમાં વયો ગયો. પહેલો પ્રવચનનો વિષય આ છે હિરણ્યકશિપુ. ઘણા અસુરોએ પૂછ્યું કે વિષ્ણુએ કેમ તમારા ભાઈને શું કામ માર્યો, ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે આ વિષ્ણુ જે છે ને એ પહેલા સમ હતો, પહેલા તો બેયને હરખા રાખતો હતો, આપણને તે અને દેવતાઓ નહીં તે. પણ જ્યારથી આ દેવતાઓએ એના માટે યજ્ઞ ચાલુ કર્યા, એની પૂજા ચાલુ કરી, એની ભક્તિ કરવા માંડ્યા, એટલે એ દેવતાઓના પક્ષમાં વયો ગયો. અને દેવતાઓના પક્ષમાં વયો ગયો અને દેવતાઓએ કીધું કે તમે આ હિરણાક્ષને મારી નાખો. એ વિષ્ણુને એટલી બુદ્ધિ નહીં, દેવતાઓની વાતમાં આવી અને એને મારા ભાઈને મારી નાખ્યો. બોલો, આ હું સમજતો છે વિષ્ણુને, કે વિષ્ણુ કોઈ નાનો છોકરો છે, તમે એને એને ચોકલેટ આપો કે ક્વોલિટી આપો તો એ બદલી જાય તરત, તમે કયો એમ કરવા માટે. તો હિરણ્યકશિપુ એવું માનતો હતો કે આ દેવતાઓએ લાલચ આપી અને વિષ્ણુને એના પક્ષમાં કરી લીધો છે. અને માની લો કદાચ વિષ્ણુની ભક્તિ કરવાથી એ વિષ્ણુ કોઈનો પક્ષ લેતો હોય તો તમારી ભક્તિ કરવી જોઈએ ને, એનો સ્વભાવ જ છે, જે ભક્તિ કરે એના પક્ષમાં રહેશે. તો તમે ભક્તિ કરો તમારા પક્ષમાં રહેશે. પણ નહીં, અસુરો જે હોય એ ક્યારેય સારું વિચારી શકતા નથી. અને એટલા માટે એણે કીધું કે મારા ભાઈને મારીને એ વિષ્ણુએ બહુ મોટો ખતરો લઈ લીધો છે. એમ આપણે ત્યાં ભૌતિક જગતમાં ડાયલોગ મારતા હોય ને, એમ મારા ભાઈને માર્યો છે પણ એને ખબર નથી એનો ભાઈ કોણ છે, એનો ભાઈ એને જેવો તું બીજો કોણ હોય. તો ભગવાને હિરણાક્ષને માર્યો અને હિરણ્યકશિપુ કહે છે કે એને એને ખબર નથી એનો ભાઈ હજી જીવે તો હું કરી લેશે, હિરણાક્ષને માર્યો એમ તો નહીં મારશે. તો હિરણ્યકશિપુ કહે છે તસ્ય ત્યક્ત સ્વભાવસ્ય ધૃણેર માયા વનૌકસઃ ભજંતમ ભજમાનસ્ય બાલસ્યેવા સ્થિરાત્મનઃ. એ કઈ બાળકની જેમ એની બુદ્ધિને કોઈ પણ ફેરવી લે છે. અને એટલા માટે હવેથી જે શ્લોકો ચાલુ થયા છે ને એ બધા શ્લોકોના બે અર્થ થશે. એક અર્થ હિરણ્યકશિપુનો રહેશે અને બીજો અર્થ જે છે એ સરસ્વતીજી કરી રહ્યા છે. તો એ પ્રવચનને આવતીકાલથી પુનઃ પ્રારંભ કરીશું, કારણ કે સમય થઈ ચૂક્યો છે અને તમે ફિલોસોફીથી બહુ વિશેષ અભ્યસ્ત નથી, અભ્યાસ નથી તમને ફિલોસોફી સાંભળવાનો મને ખ્યાલ છે, પણ સાંભળવું તો આ જ પડશે કારણ કે તત્વ આમાં છે અને કથાઓ આવી રહી છે, ધીરે ધીરે પ્રારંભ થઈ રહ્યો છે. તો આજના સત્રનો વિરામ હરિનામ સંકીર્તન દ્વારા કરીશું, 2 મિનિટ ભગવાનના નામનું કીર્તન અને ત્યારબાદ ભાગવતજીની આરતી અને આરતી પછી પ્રસાદ.